ගරු නිරෝෂන් පේරම ඇත්තුමා බුදුමාන විනාඩි 10ක් කාලයක් ලැබෙනවා.
ගරු මූලාසන මන්ත්‍රීතුමනි, අද දින බංකොලොත් රටක බංකොලොත් ගුවන් සමාගමක් ගැන අපි වාද කරනවා. අපි මේ රටේ ප්‍රධාන වශයෙන් පාඩු ලබන රාජ්‍ය ව්‍යාපාර ගන්නකොට මේ ශ්‍රී ලංකන් ගුවන් සමාගම එයින් තුනෙන් එකක්. ඒක හැම වසරකම වෙලා තියෙනවා. ඒ වගේම අපි 2022 වර්ෂයේදී අපි රාජ්‍ය ව්‍යාපාර 52ක් ගත්තොත් එහෙම රුපියල් බිලියන 858ක් පාඩු ලබලා තියෙනවා. මේ සියලුම පාඩු අපේ රටේ ජනතාවගෙන් තමයි අය කරගන්නේ. මුදල් අච්චු ගහලා තමයි මේ පාඩුව පියවගන්නේ. ඒ මුදල් අච්චු ගහනකොට අපේ පොලි අනුපාතය ඉහළ ගිහිල්ලා, ඒ වගේම අපේ රටේ රුපියල විනාශ වෙලා මේ රටේ ජනතාවගේ ආර්ථිකය විනාශ කරන ක්‍රමවේදයක් තමයි අද මේ රටේ ක්‍රියාත්මක වෙන්නේ. එදා එමිරේට්ස් ගුවන් සමාගම 2008 වර්ෂයේදී එලෝල දැම්මට පස්සේ රුපියල් බිලියන 542ක් මේ ශ්‍රී ලංකන් ගුවන් සමාගම පාඩු ලබලා තියෙනවා. එදා අපේ පාලකයන්ට එදා රාවණා රජතුමාට පියාසර කරා වගේ එදා ලොකු දෙයක් තිබුණා ඒ පියාසර කරන්න. ඉතින් ඒකේ ප්‍රතිඵලය අද වෙනකොට අපි භුක්ති විඳිනවා. 2022 අප්‍රියල් වෙනකොට පාඩුව මේ ශ්‍රී ලංකන් එකේ රුපියල් බිලියන 248යි, 2021 පාඩුව රුපියල් බිලියන 170යි, 2020 පාඩුව රුපියල් බිලියන 45යි. ඉතින් මං කියනවා මේ අවස්ථාවේදී විශේෂයෙන්ම මේ ශ්‍රී ලංකන් ගුවන් සේවය ඕගලන්ට රුපියලකටවත් විකුණන්න බෑ. මේ කඩදාසි ප්ලේන් එක තරම්වත් වටින්නේ නැහැ මේ ශ්‍රී ලංකන් ගුවන් සේවය. ඒක තමයි කරලා තියෙන පාඩුව ශ්‍රී ලංකන් ගුවන් සේවයට. ඉතින් ඒ හින්දා අපි දකිනවා එදා එයාබස් වංචාව තුලින් එදා මේ ගුවන් සේවයෙන් හොරගම් කරපු කට්ටියට අද වෙනකොට හරියට නීතිය ක්‍රියාත්මක වෙලා තියෙනවා. මේ එයාබස් වංචාව පිළිබඳව මෙහෙ අධිකරණයක නෙමේ ඒ නඩු තීන්දුව ආවේ. ඒක ඉංගලන්තේ, ඒ වගේම ෆ්‍රන්සේ, ඒ වගේම ඇමරිකාවේ ඒ විමර්ශන කරලා මේවා හොයාගත්ත හින්දා ඒ වෙලාවේ ඒ කාරණා එළිදරව් වුණා. නමුත් මේවා ඔක්කොම මෙහෙ වසන් කරලා මේ කටයුතු කරන්න යෑම තුලින් මේ වගේ ආයතන තුලින් අපේ රටේ ජනතාවට විශාල පාඩුවක් කරලා තියෙනවායි කියලා තමයි අපි මේ අවස්ථාවේදී මතක් කරන්නේ. එදා ශ්‍රී ලංකන් ගුවන් සමාගමේ මේ එයාබස් වංචාව වෙනකොට ඒ තීන්දුව ගත්තේ කථානායක මිලනේවස ඉඳගෙන. එතකොට අපිට කියන්න පුළුවන් මොන වගේ දේශපාලන නායකයෝ මේ වලට සම්බන්ධ වෙලා මේ රටේ ජනතාවගෙන් මේ මුදල් කොල්ල කාලා තියනවාද කියලා. ඒ වගේම මේ ශ්‍රී ලංකන් ගුවන් සමාගම එමිරේට් සමාගම ගියයි පස්සේ මේක දේශපාලන පදනමක් මත මේක ක්‍රියාත්මක වෙන්න පටන් ගත්තා. විශේෂයෙන්ම අපි දන්නවා වෙන ගුවන් සමාගම් වලට වඩා විශාල සේවක පිරිසක් මේ ගුවන් සමාගමට අද දාලා තියෙනවා. මං හිතන්නේ එක ගුවන් යානයකට 250කට වඩා මේ ගුවන් සේවයේ ඉන්නවා. එතකොට අපිට කියන්න තියෙන්නේ මේක තවදුරටත් මේ දේශපාලන පදනම මත මේක දුවන්ඩ ගියොත් මේ රටේ ජනතාවට මීටත් වඩා මේකට වන්දි ගෙවන්න සිද්ධ වෙනවා. දැන් අපිට ආරංචි තව ගුවන් සේවාව සඳහා ප්ලේන් තව 11ක් ගන්න යනවලු. එතකොට අර එයාබස් වංචාව ගැන හරියට විමර්ශනය නොකර ඒ වලට හවුන පුද්ගලයන්ව දඬුවම් දෙන්නේ නැතුව තව ප්ලේන් ගන්න යෑමෙන් මං හිතන්නේ අපිට අපේ රටේ ජනතාවට මොනතරම් අසාධාරණයක් වෙනවද කියලා මේ අවස්ථාවේදී අපිට ප්‍රශ්න ගන්න සිද්ධ වෙනවා. ඉතින් ඒ හින්දා අපි කියනවා මේ ගුවන් සමාගම ඇත්තටම ජාත්‍යන්තර ගුවන් සමාගම් එක්ක තරඟ කරන්න ඕන ගුවන් සමාගමක්. ඕගලන්ට බෑ එක කරන්න. ඒකට එමිරේට්ස් එක පුළුවන්ද, කටාර් එක පුළුවන්ද, අනිත් සමාගම් එක්ක පුළුවන්ද? ඒවා ජාත්‍යන්තර වශයෙන් ඒවා ඒ දුවන ගුවන් සමාගම් මේ මේ පාර්ලිමේන්තුවේ මේවා වාද විවාද කරලා වෘත්තීය සමිතියට නැමිලා මේ කොමිස් ටික එහාට මෙහාට කරපුවම ශ්‍රී ලංකන් ගුවන් සමාගමට මේ සමාගම් එක්ක තරම් කරන්න බෑ. ඉතින් ඒ හින්දා ඔබතුමාලා ඒ පිළිබඳව ජනතාවට පාඩු නොකර මේ පිළිබඳව යම්කිසි තීන්දුවක් ගනී කියලා අපි විශ්වාස කරනවා. ඒ වගේම අපි මතක් කරන්න ඕනේ එදා මෙතන බෙරියන් දුන්නා මත්තල ගුවන් තොටුපළේ වී ගබඩා කරයි කියලා. දැන් ඔබතුමාලා ඒ වෙලාවේ මත්තල ගුවන් තොටුපළේ වී ගබඩා කරයි කියපු චෝදනා කරපු නායකයම දැන් ඔබතුමාලා ජනාධිපති කරගෙන තියෙනවා. දැන් තාම මත්තලට ඔබතුමාලගේ හරියට මේ ගුවන් යානා එන්න දැන් ආපු අර ෆ්ලයි ඩුබායි එකත් මං හිතන්නේ දැන් වෙනකොට ඒවා ඉවර වෙලා තියෙනවා ඉතින් අපි අහනවා මොනවද දැන් මත්තලට කරන්න යන්නේ කියලා ඔබතුමාලා සැලසුමක් ඉදිරිපත් කරන්න මේක හැම වෙලාවෙම මේ රටේ ජනතාවගේ ඔළුව උඩට දාලා ජනතාව තුලින් මේකේ පාඩු ටික පියවගන්න දෙපයි කියලා මේ අවස්ථාවේදී අපි මතක් කරනවා ඒ වගේම අපි මතක් කරනවා රත්මලාන ගුවන්තොට බොල ජාත්‍යන්තර ගුවන්තොට බොලක් හැටියට ඒක නම් කරා එතකොට අපේ නාමල් මන්ත්‍රීතුමා ඇමතිතුමා ඒ වෙලාවේ ගිහිල්ලා ලොකු උත්සවයක් අරගෙන මෝල්ඩීවියන් ෆ්ලයිට් එකකුත් ආවා නමුත් පැය 96ක් යන්න ඉස්සෙල්ලා ඒ ආපු එකම ෆ්ලයිට් එකත් කැන්සල් වුණා ඉතින් මොකද්ද මේකේ තේරුම ඉතින් ඒ හින්දා මේ පිළිබඳව ඔබතුමාලා අවධානය යොමු කරලා ඒ වගේම එදා ඒරෝෆ්ලොට් සිද්ධිය එදා පූටින් ගෙන් ඕගොල්ලන් මිසයිල් එකක් ගන්න එදා තමයි මොකද වාචිකව පොරොන්දු වෙලා ලිඛිතව පොරොන්දු වෙලා තමන්ගේ රුසියානු ගුවන් සේවයට ආйти ඒ ගුවන් යානයට මොනවත් කරන්නේ නැහැ කියලා ඔබතුමාලා මෙතන රඳවගත්තා ඒ වගේ පුළුවන් ද ලිඛිතව පොරොන්දුවක් දෙන්න ඉතින් මං හිතන්නේ ඒ වගේ විශාල අඩුපාඩු මෙතන වුණා ඒ හින්දා අපි අමාත්‍යතුමාට මේ අවස්ථාවේදී මතක් කරන ඔබතුමා හරි මේවා નિවර්ධි කළා ඉස්සරහට යන්න කියලා ඒ වගේම මගේ කාලයේ සීමා සහිත හින්දා මම මේ අවස්ථාවේදී මතක් කරනවා එක්ස්ප්‍රෙස් පර්ල් නෞකාව සිද්ධියට අපි මතක් කරන්න ඕනේ ඇත්තටම මේක ඒ වෙලාවේ ඔබතුමල්ලා පත් කරගත්ත ඉතාම දුර්වල සහ තීන්දු ගන්න බැරි නායකයෝ හින්දා තමයි මේක වුනේ මොකද කටාර් වලින් ඒ වගේම ඉන්දියානු ඒ වරායවල් වලින් මේ නැවට එන්න දුන්නේ නැහැ මොකද මේකේ රසායනික ද්‍රව්‍ය කාන්දුවක් වෙලා මේකේ යම්කිසි දුමක් සහ මේකේ යම්කිසි ගින්නක් හටගත්තයි කියලා ඒගොල්ලන්ට තොරතුරු ආවා නමුත් මේ ශ්‍රී ලංකාවේ මේ නැවට අපේ වරායට එන්න ඉඩ දුන්නා ඒක හුඟක් දෙනා චෝදනා කරනවා මේ නැව මෙහාට එන්න මුහුදු සීමාවට එන්න ඉඩ දුන්නේ මේ වන්දි ටික ගසා ගන්න කියලා ඉතින් ඒ හින්දා ඒක ලොකු චෝදනාවක් ඉතින් අද වෙනකොටත් මං හිතන්නේ අපි දන්න තරමින් ඇමරිකන් ඩොලර් මිලියන 7ක් විතර තමයි මං හිතන්නේ වන්දි වශයෙන් හම්බෙලා තියෙන්නේ මේ පාර්ලිමේන්තුවේත් ලොකු විවාදයක් ගියා ඩොලර් බිලියන 7ක් විතර ගන්න තිබුණු වන්දිය අද වෙනකොට ඩොලර් බිලියන 3කට විතර අඩු කරලා තියෙනවා කියලා. ඒ වගේම ඔබතුමාලා ඒ නැව
විනාඩි 2ක කාලයක් තිබෙන ඔබතුමාට ගරුමන්තුමා
ඒ නැව තුල රසායනික ගින්න යනකොට ඔබතුමාලා කරේ මොනවද ඒ රසායනික ද්‍රව්‍ය මොනවද කියලා පරීක්ෂා කරන්නේ නැතුව ඔබතුමාලා හෙලිකොප්ටරයක් කරලා ඒකට වතුර ගැහුවා. එතකොට ඒ වතුර ටික ඒ රසායනික ද්‍රව්‍ය වලට වැටුණාම ඒ ගින්න පැතිරුණා. ඊට පස්සේ මේ නැව දවස් ගාණක් මේ අපේ මූදේ තිබිලා අන්තිමට ගිලෙන්ඩ ඔන්න මෙන්න යනකොට තමයි ඔබතුමාලා ඇදගෙන යන්න හැදුවේ. එතකොට ඒ ඇදගෙන යන්න හම්බුන්නේ නැ නැව ගිලුණා. ඉතින් ඒ හින්දා මේ පිළිබඳව හරි පරීක්ෂණයක් කරලා විශේෂයෙන්ම යම් යම් දේශපාලඥයන්ට චෝදනා තියෙනවා මේ නැව් සමාගම් එක්ක ගනුදෙනු කරලා මේවා යටගහලා නැත්තම් වන්දි මේ වලින් අඩු කරලා ඒගොල්ලන්ගේ ඒ යම් කිසි මුදලක් ගත්තයි කියලා ඒව ගැන පරීක්ෂණ කරන්න ඒ වගේම මේ නැවේ හින්දා හානි වුණේ මේ බස්නාහිර පළාතේ ඉන්න දීවරයන්ට විතරක් නෙමෙයි මේකේ විශාල පිරිසකට හානි වුණා ඉතින් ඒ හින්දා ඒක සීමා කරා අනිත් පැතිවලට ඒවා වන්දි ගෙව්වේ නැ අනිත් පැතිවලට උණු පරිසර හානිය ගැන හරි පරීක්ෂණයක් කරේ නැ ඉතින් ඒ හින්දා ඒ පිළිබඳව හරි පරීක්ෂණයක් කරලා මේක සාධාරණයක් කරන එක තමයි මං හිතන්නේ රජයේ වගකීම ඒ වගේම අපි මතක් කරනවා නිව් ඩයමන්ඩ් කියන අර බොරතෙල් 270,000ක් ගත්ත නැව ඒකත් නැගෙනහිර මුහුදේ ඔය වගේම වුණා ඉතින් මං හිතන්නේ ඒකෙත් අපිට ආරංචි වෙන හැටියට ඒකේ වන්දියත් අරන් තියන්නේ ඩොලර් මිලියන 6ක් විතර. ඒකේ තව ඩොලර් මිලියන 44ක් විතර ඒ වන්දිය ගන්න ඕනේ. මොකද අපේ නාවික හමුදාව ඇතුළු
කාලය අවසන් ගරුමන්තුමා
විශාල වියදමක් මේ රටේ ජනතාවට ඒකෙන් සිද්ධ වුණා. එතකොට මේ පිළිබඳව හරි වන්දියක් ලබා ගන්න නැතුව දේශපාලඥයෝ හරි නිලධාරීන් හරි ඒ වන්දි කොල්ල කනවා නම් ඒක මං හිතන්නේ මේ රටේ ජනතාවට කරන බලවත් අසාධාරණයක් ඉතින් ඒ හින්දා අපි නැවත වතාවක් කියනවා ශ්‍රී ලංකන් ගුවන් සේවයේ වන්දිය එදා එමිරේට්ස් මේ පන්නලා දාලා ඒ ගුවන් සේවයේ තමන්ගේ මස්නාටත් තමන්ගේ පුතාටත් දීලා ඒක විනාශ කරපු වන්දිය මේ රටේ ජනතාවගේ පිටින් අරින්න එපයි කියමින් මම කතාව අවසන් කරනවා.
ස්තුති ගරු රෝහිණි කුමාරී විජේරත්න මැතිණිය, ඔබතුමියට විනාඩි 7ක කාලයක් ලැබෙනවා.
ස්තුති මුලසනේ ගරු මන්ත්‍රීතුමනි, ගරු ඇමෙත්තුමනි, අද උදේ ඔබතුමා දකින්න ඇති පාර්ලිමේන්තුව අසලට ආවා අතුරුදහන් වූවන්ගේ පවුල් එකතුව. ඒ ඇවිල්ලා ඒගොල්ලන්ගේ ලිපියක් බාර දුන්නා ඔබතුමාට දෙන්න කියලා. ඒ ලිපිය මා සතුව තියෙනවා, මම ඒක ඔබතුමාට මේ වෙලේ බාර දෙනවා. ඒකෙදි ඒගොල්ලන් කියනවා ඒ අයට වන්දි ගෙවීමේදී විවිධ යෝජනා කාලෙන් කාලයට ආවයි. ඒකේ විශේෂයෙන් 96, 2019 සහ 2021 කියන වර්ෂවල විවිධ යෝජනා ඇවිල්ලා අන්තිමට 102ක මුදලක් ඒ අයට දෙනවයි කියලා යෝජනාවක් ඉදිරිපත් වුණා කියලා. ඒ නිසා මට කාලේ නැති නිසා මම ඔබතුමාට ඒ ලිපිය ඉදිරිපත් කරනවා. ඒ අය යෝජනා කීපයකුත් කරනවා ඒ මුදල් ලබා දීමේදී මේ මේ පියවරයන් අනුගමනය කරන්න කියලා. මම හිතනවා ඔබතුමාගේ අවධානය ඒ වෙනුවෙන් යොමු කරන්න කියලා. මොකද මරණයවත් දැකපු නැති තමන්ගේ පවුල්වල සමාජිකයෝ තමයි ඒ අද ඒ විදිහට පාරට බහැලා ඉන්නේ. ඊළඟට ඔබතුමා දන්නවා දරුවන් 11 දෙනෙක් අතුරුදහන් වීම සම්බන්ධයෙන් නඩුවක් තිබුණා. ඒකේ චෝදනා 667ක්, සාක්ෂිකරුවන් 126ක් සහ නඩු ලේඛන 64ක් සහිතව අධිචෝදනා සහිතව 2008-2009 කාලවල පිරිමි ළමයින් 11 දෙනෙක් පැහැරගෙන යාම, කප්පන් ගැනීම සහ අතුරුදහන් කිරීම යටතේ නඩුවක් ගොනු වුණා. නමුත් ඔබතුමා දන්නවා ඒකෙදී හිටපු නාවික හමුදාපති කරන්නාගොඩ ඒකේ චූදිතයෙක් වුණා. ඒ වගේම තව 14 දෙනෙක් මම හිතන්නේ හිටියා. නමුත් මේ අයව නිදොස් කොට නිදහස් වුණා. ඒ වගේම ඒකේ හිටපු ඇතැම් නිලධාරීන් කිසිදු විනය පරීක්ෂණයක් නැතුව, කිසිදු මේකකින් නැතුව ගෞරව සම්මාන සහිතව ඒ අයව විශ්‍රාම ගන්නලා තියෙනවා. එතකොට මම අහනවා ගරු ඇමෙත්තුමනි, මේ දරුවන්ට මොකද වුනේ? මේ දරුවෝ 11 අතුරුදහන් කිරීම සම්බන්ධයෙන් මේ තරම් සාක්ෂිකරුවන් 126කුත් ඉන්නවා, නඩු ලේඛන 64කුත් තිබුණා. මම ඔබතුමාගේ අවධානය යොමු කරනවා, මොකද කාගේ වුණත් ඒ දරුවන් නිසා. මොකද අද එතන හිටපු එක අම්මා කෙනෙක් කියනවා අවුරුදු ගණනාවක් තිස්සේ මම මේ යුක්තිය වෙනුවෙන් සටන් කරනවා, පාරට එනවා කියලා. අම්මෙක්ගේ වේදනාව පිළිබඳව, තාත්තෙක්ගේ වේදනාව පිළිබඳව ඔබතුමා දන්නවා කියන එක මම මේ වෙලාවේ විශ්වාස කරනවා. ඒ නිසා ඒ අය ගැන ඔබතුමාගේ අවධානය නැවත වතාවක් යොමු කරන්න කියලා ඉල්ලනවා. ඊළඟට ඔබතුමා දන්නවා නඩු ප්‍රබාද වීම. මේකදී මම විශේෂයෙන්ම මේ වෙලාවේදී කතා කරන්නේ ගරු ඇමතිතුමනි, ස්ත්‍රී දූෂණ හා ළමයින් සම්බන්ධව ඇති වෙලා තියෙන නඩුවලදී ඒ නඩු කල්යෑම නිසාම ඒ චූදිතයන් නිදහස් වෙනවා. හේතුව නඩුව එනකොට අර පුංචි කාලයේදී අපචාරයක් හෝ අතවරයකට ලක්වෙච්ච දරුවා විවාහ වෙලා තියෙනවා. ඒ වෙලාවේදී එයාලා නඩුවට එන්න කැමති නැහැ. එතකොට නඩුව අයින් කරගන්නවා. මෙන්න මේ වගේ කාරණා නිසා වැරදිකරුවෝ නිදහසේ සමාජයේ ඉන්න තැනකට ඇවිල්ලා තියෙනවා. ඔබතුමා දන්නවා 2020 වෙනකොට ළමා අපචාර 5153ක් පෙන්ඩිං තියෙනවා අවුරුද්දග වෙනකොට. දැන් ඔබතුමා කිව්වා දසලක්ෂ ගාණක් නඩු තියෙනවායි කියලා. ඒ වගේම දූෂණ සම්බන්ධයෙන් නඩු තියෙනවා 4208ක් 2020 අග වෙනකොට. දැන් අවුරුදු දෙකක් ඉවරලා ගිහින් මම හිතනවා මේවා තවත් වැඩි වෙලා ඇති. ඉතින් අලුතෙන් අධිකරණ හදලා ළමයින්ගේ සහ මේ ස්ත්‍රී දූෂණ සම්බන්ධයෙන් නඩු අහන්න කිව්වොත් ඒක කවදාවත් වෙන දෙයක් නෙවෙයි. ඒ නිසා මම ඔබතුමාට යෝජනා කරනවා සතියේ දවස් 5න් එක දිනයක් අපි කාන්තා සංසදයේ හැටියටත් ළමා සංසදයේ හැටියටත් ඔබතුමාගෙන් ඉල්ලීමක් කරලා තියෙනවා. සතියේ එක දිනයක් ළමා අධිකරණයක්, ළමයින් සම්බන්ධයෙන් කාරණා සඳහා අධිකරණයක් පවත්වන්න, එහෙම පවත්ලා ඒ සඳහා තීන්දුව ලබා දෙන්න කියලා මම ඉල්ලා සිටිනවා. ඊළඟට පරිවාස නිලධාරීන් හැටියට කටයුතු කරන අයට ගරු ඇමෙත්තුමනි, සමහරලාට දිවුරුම් ප්‍රකාශය ලබා ගන්න සිද්ධ වෙනවා. එහෙම වෙනකොට ඒගොල්ලන් වෙන සාමදාන විනිශ්චයකරුවන් හොයාගෙන ගිහිල්ලා අර දරුවගේ සිද්ධිය සම්පූර්ණයෙන්ම තවත් කියන්න වෙනවා. ඒක තුර නැවතවතාවක් ඒ ළමයා අසරණභාවයට පත් වෙනවා කියලා මම දකිනවා. ඒ නිසා මම ඔබතුමාට යෝජනා කරනවා පාර්ලිමේන්තු මන්ත්‍රීවරුන්ගේ ළමයින් උදෙසා වෙච්ච සංසදයේ හැටියට මම ඔබතුමාට යෝජනා කරනවා පරිවාස නිලධාරීන් සාමදාන විනිශ්චයකරුවන් හැටියට පත් කරන්නට අවශ්‍ය කටයුතු කරලා දෙන්න. ඒ වගේම ඒ නිලධාරීන් මින් ඉදිරියට පත් වෙනකොට ඒ අය සාමදාන විනිශ්චයකරුවන් විදිහට පත් කරලම ඒ කටයුත්ත කරලා දෙන්න කියලා මම ඔබතුමාගෙන් ඉල්ලා සිටිනවා. ඒ වගේම මාතලේ අධිකරණය ගැන කතා කරොත් ගරු ඇමතුමනි මුදල් නැති හින්දා මේ වෙනකොට නතර වෙලා තියෙනවා. එනිසා මම ඔබතුමාට කියනවා දැන් ඇතරම ගත්තොත් මාතලේ කියන්නේ වර්ග කිලෝමීටර් 1000කට වඩා ලොකු දිස්ත්‍රික්කයක්. එතකොට මාතලේ නගරයට තමයි මේ අධිකරණයට නැති වුණොත් අපි යන්න ඕනේ නුවරට. එනිසා මම ඔබතුමාට කියනවා මේ මාතලේ අධිකරණ සංකීර්ණය ගැන අවධානය යොමු කරන්න අර ඈත ලග්ගල විල්ගමුව දඹුල්ල ওই හැමතැනම අය නැත්තම් නුවරට යන්න සිද්ධ වෙනවා. එනිසා ඔබතුමාගේ අවධානය ඒ සඳහා යොමු කරන්න කියලා ඉල්ලනවා. ඊළඟට මම කියන්න ඕනේ අර කැකිල්ලේ නඩු තීන්දුවක් දීලා තියෙනවා. මොකද්ද අර පොලිස් කොමිසමේ සභාපතිතුමා අර එයාපෝට් එකට ගිහිල්ලා බැසිල් රාජපක්ෂ මහත්තයාව පිළිගන්න ගියපු පොලිස් කොමිසමේ සභාපතිතුමා අර බෙල්ලෙන් අල්ලලා තල්ලු කරපු එක හිංසනයක් නෙවෙයි ස්ථානගත කිරීමක් කියලා. එතකොට මේක පුදුම කතාවක් වෙලා තියෙන්නේ. හොඳටම මේ මාධ්‍යයේත් පේනවා. ඔව් මම ඔබතුමාට කියනවා එතුමත් බෙල්ලෙන් අල්ලලා ස්ථානගත කරන්න කියලා. මොකද එහෙම නැත්තම් වෙන්නේ දැන් ඔය කාන්තාවෝ කතා කරන්න බෑ ඒගොල්ලන්ට. ඒගොල්ලෝ මේකට විරුද්ධ වුණා නම් හෙට රස්සාවෙන් යන්න වෙනවා. ඒ නිසා මම ඔබතුමාට යෝජනා කරනවා මේ සම්බන්ධයෙන් හොයලා බලන්න. දැන් අල්ලස් කොමිසම තියෙන කෝටියකට වඩා අල්ලස් ගත්ත තැන් කොහෙද එතුමන්ලා අල්ලලා තියෙන්නේ? ඒ නිසා මේ ගැන ඔබතුමාගේ අවධානය යොමු කරන්න කියලාත් මම ඉල්ලා සිටිනවා. ඊළඟට ගරු ඇමතුමනි මේ දිස්ත්‍රික් අපි මේ කොළඹ අධිකරණ සංකීර්ණය ගැන කතා කරොත් ඔබතුමා දකිනවා නීතිඥ මහත්තුරු එහෙම නැත්නම් පැමිණෙන මිනිසුන්ට පහසුකම් නෑ ඒක ඇතුලේ. ඔබතුමා දකිනවා දුකේ බෑ ජනාධිපති නීතිඥ මහත්තුරුත් වාඩි වෙන්න පුටුවක් නැහැ. වාඩි වෙන්නෙත් අර ඝනකන් ලේන්සුවක් කරලා ඇයි මකුණ කනවා. ඒ නිසා ඔබතුමා මේව ගැන පොඩ්ඩක් හොයලා බලන්න. අඩුමතර මේගොල්ලන්ට වාහනේ දාගන්නවත් තැනක් නෑ අපි දැක්ක. ඒ වගේම දුර්ගන්ධය ඒක ඇතුලේ මේ ජනගහනය වැඩි තදබදය නිසා වෙන්න ඕනේ. ඒ නිසා මේ නීතිඥ මහත්තුරුත් අපි දකින්නවා සමහර අය ওই ගාල්ල එහෙම ගස් යට තමයි කන්සල්ටේෂන්ස් කරන්නේ. ඒ නිසා ඒ පහසුකම් දෙන්න කියලා මම ඉල්ලා සිටිනවා. මොකද අධිකරණයකින් දවසකට ලක්ෂ 10 15 දඩ මුදල් හැටියට ආණ්ඩුවට එකතු කරලා දෙනවා. එතකොට ඒව ටික පොඩ්ඩක් බලලා මොකද අපි දැක්ක සිරකරුවොත් මිනිස්යන්ය කියලා ගහලා තිබුණා. මම ඔබතුමාට කියනවා නීතිඥ මහත්තුරුනුත් පැමිණිලි කරුවනුත් විත්ති කරුවනුත් මිනිස්යන්ය කියන එක පිළිබඳව හොයලා බලලා මේ අයවැය වලින් ප්‍රතිපාදන වලින් වෙන් කරන්නයි කියලා මම ඉල්ලා සිටිමින් නැවත වතාවක් අර මම දෙන ලියුම් දෙක සම්බන්ධයෙන් ඔබතුමාගේ අවධානය යොමු කරන්න අතුරුදහන් වූවන්ගේ පවුල්වල අය සම්බන්ධයෙනුත් පරිවාස නිලධාරීන් සම්බන්ධයෙන් ඒ අයට සාමදාන විනිශ්චයකාර තනතුරු ලබා දීමටත් ඔබතුමාගේ අවධානය යොමු කරන්නයි කියලා ඉල්ලා සිටිමින් නිහඬ වෙනවා. ස්තුති.
ස්තුති.
ගරු මන්ත්‍රීතුමියනි ඔබතුමිය සඳහන් කරපු අර මාතලේ අධිකරණය සඳහා රුපියල් මිලියන 600ක් ඒ වෙනුවෙන් ආයෝජනය කරන්න වරින් වර වෙන් කරලා තියෙනවා. ඒ කටයුතු අපි ඉදිරියට දිගටම කරගෙන යනවා. ඒක මමින්න කාලේ තමයි මහාධිකරණේ පටන් ගත්තෙත් මාතලේට. ඒ වගේම ඔබතුමිය සඳහන් කරා මේ අධිකරණවල පහසුකම් දීම පිළිබඳව ඒ කාරණේ ඇත්තකරු සභාපතිතුමිනේ අපිටත් විශාල ගැටලුවක් තියෙනවා. අධිකරණ පද්ධතියෙන් ආණ්ඩුවට දිනපතා බිලියන ගානක මුදලක් අය වෙනවා. ඒ කියන්නේ ආදායමක් විදියට ලැබෙනවා මුද්‍රා ගාස්තු වලින් දඩ මුදල් වලින් නොයෙකුත් ආකාරයෙන්. නමුත් අපිට මේ මුදල් සතයක්වත් අධිකරණ කටයුත්තකට අධිකරණ අමාත්‍යාංශයට වියදම් කරන්න අයිතියක් නැහැ. අපි බලාපොරොත්තු වෙන යෝජනාවක් ඉදිරිපත් කරන්න අඩු ගානේ මේ අධිකරණ පද්ධතිය නඩත්තු කරන්න හරි ඒකෙන් යම් මුදලක් ලබා ගන්න පුළුවන් නම් හොඳයි කියලා. අනිත් එක ළමා අධිකරණය පිළිබඳව අපි අධිකරණ සේවා කොමිසමේ සභාපති ගරු අගවිනිසුතුමාගෙන් ඉල්ලීමක් කරලා තියෙනවා ලබන අවුරුද්ද වෙනකොට අපිට ළමා අපචාර සම්බන්ධව නඩු විභාග කරලා ඉක්මන් කරන්න වෙනමම අධිකරණයක් ලබා දෙන්න කියලා එතුමා එකඟතාවය පළ කරලා තියෙනවා. අපි ඇත්තට මේ වෙලාවේ යටිතල පහසුකම් පිළිබඳව සොයා බැලීමක් තමයි කරන්නේ. අතුරුදහන් වූවන්ගේ කාර්ය සම්බන්ධ ගත්තොත් ගරු මන්ත්‍රීතුමියනි පෞගිය කාලය තුල සෑහෙන ප්‍රමාදයක් වෙලා තියෙනවා. නමුත් පෞගිය මාස කීපය තුල අපි ඒකේ පවුල් 1753කට වන්දි ගෙවීමට වන්දි ලබා දීලා තිනවා. තවත් ලිපිගොනු 5246ක් තියෙනවා. වන්දි හිමියයි බව විදියට තෝරාගත් අය ඉන්නවා පවුල් 3520ක්. මාස දෙකකට කලින් මේ වන්දි ගෙවන අතුරුදහන් වූ පුජ්‍යලෙක් වෙනින් ගෙවන වන්දි මුදල ₹200,000 ලෙස වැඩි කරන ලෙසට මම කැබිනට් මණ්ඩලයෙන් ඉල්ලීමක් කරා. ඒකත් අනුමත කරලා තියෙනවා.
සුති කරමුතුමා.
ගරු මන්ත්‍රීතුමිය, ඔබතුමිය පිළිගනීවි අධිකරණය විසින් දෙනු ලබන තීන්දුවක් පිළිබඳව අධිකරණ ඇමතිවරයාටවත් ජනාධිපතිවරයාටවත් කළ හැකි දෙයක් නැහැ. අධිකරණයට ඉදිරිපත් වෙන සාක්ෂි අනුව අධිකරණය තමයි මේ තීරණය දෙන්නේ. ඉතින් ඒ පිළිබඳව කරන්න පුළුවන් උපරිම දේ තමයි අප්‍රත්‍යිතපත් පාර්ශවයකට ශ්‍රේෂ්ඨාධිකරණය දක්වා අභියාචනා කිරීම. ඒ අරින්න පාර්ලිමේන්තුවටවත් දේශපාලන අධිකාරියටවත් ඒ සම්බන්ධව යමක් කලන්න කර හැකියාවක් නැහැ.
සුතිය ඔබතුමින් ලැබිද කාලය අවසානයි. ගරු ගුණතිලක රාජපක්ෂ මැතිතුමා, ඔබතුමාට විනාඩි 5ක කාලයක් ලැබෙනවා.
මූලාසනයේ ඔබ වන ගරු මන්ත්‍රීතුමනි, අධිකරණ බන්ධනාගාර කටයුතු හා අනුකූල ව්‍යවස්ථාපන සස්කන අමාත්‍යංශයේ පිළිබඳ විවාදයේදී මා හිතන්නේ වර්තමාන අමාත්‍යවරයා පත්වෙල මාස 4කට ආසන්න කාලයක්. මේ මාස 4ක කාලය තුළ අපිට සන්තෝෂ වෙන්න පුළුවන් අධිකරණ ශේෂ්ත්‍රයේ තිබ්බු නීති රීති ගොඩාක් වෙනස් කරලා ජනතාවට සාල සහනයක් ලැබෙමින් පවතිනවා. ඒ පිළිබඳව අපේ ප්‍රසාදයේ එතුමාට පළකන අතර පළාත් පාලන ආයතනයක සභාපතිවරයෙක් හැටියට, පළාත් සභාවේ හිටපු මන්ත්‍රීවරයෙක් හැටියට, වර්තමානයේ පාර්ලිමේන්තු මන්ත්‍රීවරයෙක් හැටියට, ඒ වගේම දිස්ත්‍රික් කමිටුවක් නියෝජනය කරන සභාපතිවරයෙක් හැටියට හැමදාම දිස්ත්‍රික් සම්බන්ධීකරණ කමිටුවේ එන ප්‍රශ්නයක් තමයි ගෞරව ඇමතිතුමනි 1987 අංක 15 දරන ප්‍රාදේශ සභා පනතේ තියෙන්නේ අනවසර ඉදිකිරීම පිළිබඳව ප්‍රාදේශ සභාවට කළ හැක්කේ පළවෙනි නියෝගය යවනවා, දෙවෙනි නියෝගයත් යවනවා, ඒත් නතර කරන්නේ නැහැ. ඊට පස්සේ උසාවි දානවා. උසාවි දැම්මෙන් පස්සේ දිනයක් ගන්න, පළවෙනි දිනය ගන්න මාස 4ක් විතර යනවා. ඊට පස්සේ පළවෙනි දිනේ කොහොම හරි ගත්තන් පස්සේ තහනම් නියෝගයක් ගන්න දෙන්නේ නැහැ. ඒක කල් යනවා. එතකොට අර අනවසර ඉදිකිරීම කරන අය තමන්ගේ වැඩ කටයුතු ඍෂිසේ කරගෙන යන කාලය ඒ අයට ලැබෙනවා. එතන මේක පළාත් පාලන ආයතන ප්‍රධානී නිතරම පාදී සම්බන්ධීකරණ කමිටුවලදී, දිස්ත්‍රික් සම්බන්ධීකරණ කමිටුවලදී නගන ප්‍රශ්නයක්. එන්දා ඔබතුමාගේ ඉතාම ගෞරවයෙන් ඉල්ලාගෙන සිටිනවා මේකට හරස්වන යම් යල්පැන ගිය නීති රීති තියෙනවා නම් ඒවා අයින් කරලා මේ පාලි සභාවට මේ ඉක්මනින් මේ පිළිබඳව තීන්දුවක් තීරණයක් ගන්න ඒ අවස්ථාව සලකා දෙන්න කියලා හිටපු සභාපතිවරයෙක් හැටියට, ශ්‍රීලම ලංකාවේ ඉන්න පළාත් පාලන ආයතනවල සභාපතිවරයෙක් හැටියට මම ඉතාමත් ඔබතුමාගෙන් ගෞරවයෙන් ඉල්ලා සිටිනවා. නැත්නම් අවුරුදු ගාණක් මේ ප්‍රශ්නේ විසඳ ගන්න බැරුව යනවා. මම දන්නවා ගරු ඇමතිතුමනි 2016 පළාත් පාලන ආයතන දාපු නඩු තාමත් විභාග වෙනවා. ඉතින් මෙහා කාලයක් ගියපුවාම මං හිතන්නේ ඒක ජනතාවට පළාත් පාලන ආයතනයේ බොහොම ප්‍රශ්නයක්. අපි දන්නවා සමහර පළාත් පාලන ආයතනයේ අඩු ආදායම් නොලබන පාලි සභා මේ ඇයි නඩු කියන්නේවත් සල්ලි නැහැ. ඒ නිසා මේක ගැන ඔබතුමාගේ දැඩි අවධානය යොමු කරන්න කියලා මම ඉතාමත් ගෞරවයෙන් ඔබතුමාගෙන් ඉල්ලා සිටිනවා. ඒ වගේම ඔබතුමාට ස්තුතිවන්ත වෙනවා මේ අමාත්‍යංශයේ වැඩ කටයුතු පිළිබඳ. ඒක හොඳ පොතක් ගහලා තියෙනවා, අපිට මේ කියවන්නත් වෙලාවක් නැහැ. මේකෙන් අපිට ගොඩාක් ජාති ඔබතුමාගේ අමාත්‍යංශයෙන් කෙරුණු වැඩ පිළිබඳව අපිට හොයා බලන්න පුළුවන්. ඒ පිළිබඳවත් ස්තුතිවන්ත වෙනවා. ඒ වගේම මම දැක්කා මේ වරාය හා නාවික අමාත්‍යංශය ගැන කතා කරනකොට ඒකේ අනිත් පැත්ත මේ පුංචි පොත් පිටක්. මම හිතන්නේ ආලංකා ආයතනයේ බංකුවලොත් වෙන හින්දා නිසා වෙන්න ඇති කියලා මට මේක හිතනවා. මේක දැක්කහම ඒ කෙසේ වෙතත් මම වර්තමාන ගරු අමාත්‍යවරයා ජ්‍යෙෂ්ඨ අමාත්‍යවෙක් හැටියට ඉල්ලා සිටිනවා. මහනුවර කෙනෙක් හැටියට හැමදාමත් මහනුවරට කුඩම් මාස සැලකිලි. මහනුවර අභ්‍යන්තර ගුවන්තොටි පොලක් දැන් පටන් ගත්ත. දැන් අවුරුදු ගාණක් අර කුණ්ඩශාලේ මාබේරි තැන්නේ දිගන මේකට එනවා සංචාරක විශාල ප්‍රමාණයක් රටට ආදායම් රටට ඩොලර් සංචාරක වෙන ස්ථානයක් මේකේ දැන් වැඩ කටයුතු ආරම්භ කරලා පාරත් හදලා කෝටි ගාණක් වියදම් කරලා දැන් ඒක එහෙම තියෙනවා 20 23 මම දැක්ක මේක ඒකෙමුත් සැලසුමේ මේ මහනුවර අභ්‍යන්තර ගුවන්තොටුපළ පිළිබඳ මේකේ මොකක්වත් විස්තරයක් නැහැ. ගරු අමාත්‍යතුමනි ඔබතුමාගෙන් මම ඉතාම ගෞරවයෙන් ඉල්ලා සිටිනවා සංචාරක වැඩි වශයෙන් එන ලංකාවේ දෙවැනි අගනුවර මහනුවර සී දනදා මාලිගාව මල්වත්ත පන්සල අස්ගිරිය පන්සල පේරාදෙණිය මල්වත්ත විතරද බලන්න තියෙන්නේ. සංචාරක ආකර්ෂණය කරගන්න මේ මහනුවර අභ්‍යන්තර ගුවන්තොටුපළ හැකියක්මනි කරල් දෙන්න කියලා මහනුවර දිස්ත්‍රික්ක නියෝජනය කරන මන්ත්‍රීවරයෙක් හැටියට මම ඔබතුමාගෙන් බොහොම ගෞරවයෙන් ඉල්ලා සිටිනවා. ඒ වගේම මම දන්නවා සංචාරක අමාත්‍යංශය හරහා ජල ක්‍රීඩා සඳහා මිලියන 50ක් වෙන් කරලා තියෙනවා. මේක දැන් මහනුවර
කාලය අවසන් කරමින් තිබෙනවා.
ගංගා තියෙනවා. ඒ ජල ක්‍රීඩා සඳහා වෙන් කර මුදල මහනුවර දිස්ත්‍රික්කයට ලබාගෙන දීන සංචාරක ආකර්ෂණය වැඩගන්න ඔබතුමා ශක්තියක් දෙන්න කියලා මම ඉතාමත් ගෞරවයෙන් ඔබතුමාගෙන් ඉල්ලා සිටිනවා. ඒ වගේම අවසාන වශයෙන් මට කාලය මදි. අපිට විනාඩි 5-7ක් තියලා කතා කරන දෙයක් නැහැ. අපි ගම් වලින් ආපු මන්ත්‍රීවරු අපේ පළාතේ ප්‍රශ්න තියෙනවා. විශේෂයෙන්ම මහනුවර BOI එක ආයෝජන කලාපය තුලින් විශාල සංඛ්‍යාවක් විදේශිකයෝ ඉන්නවා. මේ ඇයට එන්න පහුගිය කාලේ තිබ්බ සී ප්ලේන් එක මහනුවර මාවිල් මඩ සහ දිගන මාබේරි තැන්න මේ දෙකක් දැන් නවත්තල. මේක පූජ්‍යලිගේ මට්ටමින් තිබ්බා උනත් නැවතත් ඒ අය කරන්නේ නැත්තම් වෙන පූජ්‍යලිකාංශයකට හරි දීලා ඒ මහනුවර ආයෝජන කලාපේ කියන්නේ ඩොරර් උපදවන මහා ආයතනයක්. ඒ සඳහා ඒ ඇයට ඒ සංචාරක ව්‍යාපාරයේ වගේම රටට ඩොලර්
ගේන කාර්යවලට
අවශ්‍ය කටයුතු සඳහා යන්න එන්න පහසුකම් සඳහා මේ සී ප්ලේන් සේවයත් හැකි ඉක්මනින් ආරම්භ කරන්න කියලා ඔබතුමාන් ඉතාමත් ගෞරවයෙන් ඉල්ලා සිටිනවා. බොහොම ස්තුතියි.
ස්තුතියි. හොනබල් ALL මතාවුලා you have 5 minutes.
බිස්මිල්ලාහිර් රහ්මානිර් රහීම්. නහ්මදුහු සල්ලි අලා රසූලිල් කරීම්. இன்று இரண்டு முக்கியமான அமைச்சர்கள் மாத்திரமல்ல சிரேஷ்டமான ரெண்டு அமைச்சர்களுடைய அமைச்சரவை அமைச்சினுடைய விவாதங்கள் இங்கே நடைபெற்று கொண்டிருக்கிறது. முதலிலே எங்களுடைய நிமல் ஸ்ரீபால கரு அமைச்சர் அவர்களுக்கும் விஜயதாச ராஜபக்ஷ எங்களுடைய அமைச்சர் அவர்களுக்கும் என்னுடைய நல்வாழ்த்துக்களை ஆசிகளை நான் தெரிவித்துக் கொள்கிறேன். குறிப்பாக இப்படியான ஒரு சந்தர்ப்பத்தில் பேச வேண்டிய ஒரு 5 நிமிடத்தை நான் எடுத்தேன். எதற்காக என்றால் இந்த நாட்டில் நாம் இவ்வளவு தூரம் வறிய நாடாக பிரச்சினை உள்ள நாடாக யுத்தமுள்ள நாடாக நாம் இன்று மாறியிருப்பதற்கு காரணம் இந்த நாட்டிற்கு முறையான ஒரு கன்ஸ்டியூஷன் இல்லாமேயாகும். ஒரு யாப்பு முறையான யாப்பு இந்த நாட்டிலே எங்களுக்கு இல்லை. ஆனால் ஒவ்வொரு முறையும் இந்த நாட்டில் எல்லா சமூகங்களும் வாழ்வதற்கான ஒரு யாப்பு உருவாக்கப்பட வேண்டும் என்று நாம் எப்பொழுதும் கூறி வந்தாலும் கூட அதனை நிறைவேற்றுவதற்கு நாங்கள் முடியாமல் இருக்கிறோம். உண்மையில் விஜயதாச ராஜபக்ஷ கரு அமைச்சர் அவர்கள் 2 முறைக்கு மேல் இந்த பாராளுமன்றத்திலே இந்த கன்ஸ்டியூஷனல் அமெண்ட்மெண்ட்டை கொண்டு வந்து நாங்கள் எல்லோருமே அதற்கு வாக்களித்திருக்கிறோம். நீங்கள் இருக்கின்ற பொழுதே இந்த நாட்டினுடைய மக்களுக்கு தேவையான விடயங்களை கவனத்தில் கொண்டு ஒரு கன்ஸ்டியூஷனை நாங்கள் உருவாக்கியாக வேண்டும். இல்லாவிட்டால் நாம் இவ்வளவு தூரம் இந்த பாராளுமன்றத்திலே இருந்ததில் நாம் எடுத்த எத்தனங்களில் எந்தவிதமான பலனும் இல்லாமலே போய்விடும். இன்று கூட நமது நாடு ஒரு சிறிய நாடு. இந்த நாட்டை 9 மாகாணங்களாக பிரித்து ஒரு ரீகரண்ட் எக்ஸ்பெண்டிச்சர் அதாவது மீண்டு வரும் செலவீனங்கள் அதிகமாக செலவிடக்கூடிய ஒரு விடயத்திற்கு நாங்கள் வந்திருக்கிறோம். தமிழ் மக்கள் தங்களுக்கான உரிமைகளை கேட்டார்கள். தமிழ் மக்கள் அல்லது முஸ்லீம் மக்கள் சிறுபான்மையினர் தங்களுக்குரிய உரிமைகளை கேட்கின்ற பொழுது அந்த உரிமைகளை எவ்வாறு கொடுக்க வேண்டும் என்கின்ற ஒரு எல்லை கப்பால் வேறு வேறு நாடுகள் எமது நாட்டிலே தலையிட்டு அந்த சமயங்களில் தேவைப்பட்ட நிபந்தனைகளோடு இந்த அதிகார பகிர்வும் இந்த கான்ஸ்டிடியூஷனல் அமெண்ட்மெண்ட்டும் நடைபெற்றிருக்கிறது. எங்களுக்கு தெரிய அன்று ஜே ஆர் ஜெயவர்தன் அவர்கள் இந்தியாவினுடைய அழுத்தத்தினால் பேச்சுவார்த்தையின் மூலம் இந்த நாட்டை 9 மாகாணங்களாக பிரித்திருக்கிறார்கள். அப்படி பிரிக்க வேண்டிய அவசியம் இல்லை. 9 போலீஸ், 9 பாராளுமன்றம் போல் 9 சபைகள், ஜனாதிபதியை போல் 9 கவர்னர்ஸ், அதே போன்று அமைச்சரவை என்று ஒரு இல்லாத பிரச்சனை உருவாக்கி இருப்பதனால் நாம் நிச்சயமாக இன்று ஜனாதிபதி அவர்களும் கூறிக்கொண்டிருக்கிறார்கள், இந்த நாட்டுக்கு தேவை என்ன, யாருடைய முடலும் எங்களுக்கு தேவையில்லை. இந்த நாட்டிலே வாழ்கின்ற சிறுபான்மை மக்கள் 25% அதற்கு உள்ளவோ அதற்கு மேலாக இருந்தாலும் அவர்களுடைய பிரச்சனைகளை தீர்ப்பதற்கு வழி என்ன என்பதை கடந்த காலங்களில் நன்றாக அனுபவித்தவர் என்ற அடிப்படையிலே நான் உங்களிடம் மிக வினயமாக கேட்டுக்கொள்கிறேன். இதுதான் நமது நாட்டை உயர்த்துவதற்கு இருக்கின்ற ஒரே ஒரு சந்தர்ப்பம் என்று. இந்த விடயத்தில் இன்னொரு ஒரு விடயத்தையும் நான் உங்கள் கவனத்திற்கு கொண்டு வர இருக்கிறேன். அதாவது கடந்த பாராளுமன்ற தேர்தலிலே திருகோணமலை மாவட்டத்தில் எங்களுடைய தேசிய காங்கிரசினுடைய நோமினேஷன் ரிஜெக்ட் பண்ணப்பட்டது. அது பிழையானது, அந்த ரிஜெக்ட் பண்ணப்பட்ட முறை பிழையானது என்று நாங்கள் நீதிமன்றம் போய் நீதிமன்றம் எங்களுக்கு முறையான தீர்ப்பை வழங்க இருக்கின்ற பொழுது நீதி தீர்ப்பு இதுவரைக்கும் இல்லாமல் அது பிற்போடப்பட்டது. உண்மையில் ஒரு விசாரிக்கப்பட்ட வழக்கினுடைய தீர்ப்பு சொல்லாமல் ஒரு ஒரு நிலைமை இருக்க முடியுமா? இதற்கு பாராளுமன்ற உறுப்பினர்கள் என்ற வகையில் நாம் சட்டம் இயற்ற வேண்டுமா இல்லையா என்பதை பற்றி நான் உங்களிடத்தில் இந்த சபையில் கேட்டுக்கொள்வதிலே நான் மிகவும் கருத்தோடு இருக்கிறேன். அது மாத்திரமல்ல, இன்னொரு முக்கியமான விடயத்தை சொல்ல வேண்டும். திருமண வயதில்லை 18 என்பதை பற்றி பேசிக் கொள்கிறோம். அதாவது திருமண வயதில்லை 18 அல்ல, திருமண வயதில்லை என்பது பூ பெய்துகின்ற பொழுது ஒரு பெண் பூ பெய்து அவர் பெரியவளாக வருகின்ற பொழுது அவள் திருமணத்துக்கு தயாராகிறாள். ஆனால் இன்றைக்கு 18 வயது அல்ல, நமது பெண்கள் 25-26 மேல் வயது வருகின்ற பொழுதே திருமணம் முடிக்கிறார்கள். இருந்தாலும் 17-16 இருக்கின்றவர்கள் ஏதோ ஒரு தேவையான காரணத்திற்காக திருமணம் முடிப்பதாக இருந்தால் அதற்குரிய வழிமுறையை நாம் நீதித்துறையிலே உருவாக்க வேண்டும். உதாரணமாக ஒரு குடும்பத்தில் தந்தை இறந்து விட்டார், தாய் இருக்கிறாள், தாய் சுகமில்லாமல் இருக்கின்ற பொழுது பிள்ளைக்கு 17 வயதாகிறது. தான் மரணிக்கின்ற தருவாயில் அந்த பிள்ளையின் நிலையை பற்றி யோசிக்கின்றவள் எப்படியோ திருமணம் முடித்துக் கொடுப்பதுதான் சரியான முறை என்று எண்ணுகின்ற பொழுது அவள் நீதிமன்றம் சென்றாவது தன்னுடைய விடயத்தை ஒப்புவித்து அவ்வாறான ஒரு சந்தர்ப்பத்தை அந்த அவ்வாறான பிள்ளைகளுக்கு பெற்றுக் கொடுக்க வேண்டுமே தவிர 18 வயது என்பது திருமணம் முடிப்பதற்குரிய வயது என்பதில் யாருக்கும் சந்தேகம் இல்லை. அதற்கு மேலோ அது எங்களுக்கு பிரச்சனை இல்லை. ஆனால் நீதி கிடைப்பதற்கான இடம் அவஸ்தாவம் எங்களுக்கு இருக்க வேண்டும் என்பதை சொல்லி விடைபெறுகிறேன். நன்றி.
தேங்க்யூ. ஹானரபிள் கோவிந்தன் கருணாகரன், யூ ஹேவ் 16 மினிட்ஸ்.
சபைக்கு தலைமை தாங்கும் தலைவர் அவர்களே, இன்று துறைமுகங்கள், கப்பல் துறை மற்றும் விமான சேவைகள் அமைச்சு மீதான குழுநிலை விவாதத்தில் கலந்து கொண்டுள்ளோம். இன்று நம் நாடு எதிர்நோக்கி இருக்கும் பொருளாதார பிரச்சினை, அந்நிய செலவாணி பிரச்சினை, தீர்க்க முடியாத கடன் பிரச்சினை, கடன் கொடுத்த நாடுகளின் தீராத அழுத்தங்களினால் ஏற்படும் பிரச்சினை, அத்துடன் நமது நாட்டு மக்கள் இன்று எதிர்நோக்கியுள்ள அத்தனை இடர்கள் துன்பங்கள் என்பவற்றிற்கும் இந்த அமைச்சுக்கும் ஒரு நேர்கோட்டு தொடர்பு இருப்பதாக நான் கருதுகிறேன். முன்னாள் ஜனாதிபதி மஹிந்த ராஜபக்ச தொடக்கம் இன்று வரை இந்த அமைச்சு எமது நாட்டுக்கு சுகமாக இருந்ததை விட சுமையாக இருந்ததே யதார்த்தமாகும். எமது நாட்டு மக்களுக்கு இந்த அமைச்சு வளம் தந்ததை விட அவர்களது வாழ்க்கை நிலை சீரழிய காரணமானதே இந்த அமைச்சாகும். மக்களது வாழ்க்கை தரத்தை சீரழித்து எமது நாட்டிற்கு செலவு மிக்க வெள்ளை யானையாக இருந்த இந்த அமைச்சு அரசு தலைவர்களையும் அவர்கள் மனைவி, மக்கள், சகோதரர்கள், உறவினர்கள் என அவர்களை வளமாக்கி வாழ வைத்ததும் இந்த அமைச்சையாகும். ஒரு நாட்டின் எந்த ஒரு பாரிய பொருளாதார அபிவிருத்தி திட்டமும் நடைமுறைப்படுத்த முன்னர்
அந்த திட்டம் முறையாக ஆய்வுக்குட்படுத்தப்பட்டு அந்த திட்டம் எமது நாட்டுக்கு பொருத்தமானதா, இதன் மூலம் எமது நாடு நன்மை பெறுமா, இத்திட்டத்தின் மொத்த முதலீட்டையும் மேற்கொள்ளக்கூடிய நிலையில் நாம் உள்ளோமா, அதற்குரிய பொருளாதார வளமும் பலமும் எமக்கு உள்ளதா, அல்லது முற்றாக வெளிநாட்டு திட்டங்கள் மூலம் முதலீடு செய்தால் இதன் மூலம் கிடைக்கும் வருமானம் இந்த கடனை அடைக்க போதுமானதாக இருக்குமா, இந்த கடனானது எவ்வளவு கால எல்லைக்குள் செலுத்த முடியும் என்பன போன்றவற்றை உள்ளடக்கிய சாத்திய வள ஆய்வு நடைபெற்று அதற்கான செலவு நன்மை ஆய்வு செய்துதான் அந்த திட்டத்தை ஆரம்பிக்க வேண்டும். அவ்வாறு ஆரம்பித்தால்தான் அந்த திட்டம் நாட்டுக்கும் மக்களுக்கும் பயனுள்ளதாக இருக்கும். ஒரு சிறிய பெட்டிக்கடைக்காரன் கூட தனது முதலீட்டை ஆரம்பிக்கும் முன்னர் தனது அனுபவத்தில் இதனை ஆராய்ந்தே தனது பெட்டிக்கடையை ஆரம்பிக்கும் முடிவை எடுப்பான். ஆனால் இந்த அமைச்சுக்கள் விடயத்தில் கடந்த காலங்களில் நடந்தவை என்ன? இந்த அமைச்சு மீதான திட்டங்களை செயற்படுத்துவதில் ஒரு வகைகளில் உலக சாதனை புரிந்து உலகத்தை வியக்க வைத்துள்ளோம். சீனா விரித்த கடன் வலையில் சிக்கி அந்த கடன் மூலம் கிடைக்க உள்ள கமிஷனுக்கு ஒட்டுமொத்த நாட்டையும் ஒட்டுமொத்த மக்களையும் கடன் பொறியில் சிக்க வைத்து நீங்கள் சுகமாக வளமாக உள்நாடுகளிலும் வெளிநாடுகளிலும் முதலீடுகளை மேற்கொண்டு அரண்மனைகளை அமைத்தும் ராஜபோக வாழ்க்கையும் வாழ்கின்றீர்கள். ஆனால் நாடும் மக்களும் உங்கள் முட்டாள்தனமான முதலீடுகளால் நடுத்தறிவில் நிற்கின்றார்கள். கப்பல் வராத துறைமுகம், விமானம் வராத விமான நிலையம் உலகில் எந்த நாட்டை தவிர எந்த ஒரு நாட்டிலும் உள்ளதா? வளர்ச்சியடைந்த நாடுகள் கடலினை நிலமாக்கி தம் நிலப்பரப்பை அதிகரித்து தம் முதலீட்டு திட்டங்களை மேற்கொள்ளும் நிலையில் நாமோ நமது நிலப்பகுதியை தோண்டி எமது நிலப்பரப்பை குறைத்து நிலத்தை கடலாக்கி துறைமுகத்தை உருவாக்கியுள்ளோம். இது மாதனமுத்தோ திட்டமே ஒழிய நாட்டுக்கான திட்டமல்ல. இதுபோலவே கிழக்கில் பெரும் கற்களை கொண்டு கடலை நிரப்பி ஒலிவில் துறைமுகத்தை பெருத்த ஆரவாரத்துடனும் ஆர்ப்பரிப்புடனும் ஆரம்பித்தீர்கள். ஆனால் நிலைமையோ பிச்சை வேண்டாம் நாயை பிடி என்ற நிலையில் உள்ளது. நிலைமையை உணர்ந்து மீன்பிடி துறைமுகம் என்றீர்கள். ஆனால் அப்பிரதேச மீன்பிடி தொழிலாளர்கள் தமது மீன்பிடி படகுகளை நிறுத்த முடியாத நிலையில் ஒலிவில் துறைமுகம் காணப்படுகின்றது. ஒலிவில் துறைமுகத்தை அண்டிய இருபுறத்திலும் உள்ள கடற்கரையோர கிராமங்கள் பாரிய கடலரிப்பு பிரச்சினையை எதிர்நோக்கியுள்ளது. கொழும்பு துறைமுகம் கூட இன்று சர்வதேச பொறியில் சிக்கியுள்ளது. பிரபல தமிழ் சினிமா படம் ஒன்றில் பிரபல நகைச்சுவை நடிகர் வடிவேல் கேட்பார், இப்போது சொப்பன சுந்தரியை யார் வைத்திருக்கின்றார் என்று. இதே போல கௌரவ கப்பல் துறை அமைச்சரை நான் கேட்கின்றேன், தற்போது கொழும்பு துறைமுகத்தை யார் வைத்திருக்கின்றார்கள்? கொழும்பு துறைமுகத்தின் கிழக்கு முனையம் ஆரம்பத்தில் இந்தியாவுக்கு வழங்குவதாக ஏற்பாடுகள் இருந்தது. ஆனால் சீனாவின் அழுத்தம் இந்த முடிவினை மாற்றி சீனா நிர்மாணிக்கும் கொழும்பு துறைமுக நகரத்திற்கு அண்மை என்ற காரணத்தினால் சீனாவுக்கு கிழக்கு முனையம் தரை வைக்கப்பட்டது. சீனாவுக்கு கொடுத்தால் இந்தியா பார்த்து கொண்டிருக்குமா? கிழக்கு முனையம் இல்லாவிட்டால் என்ன மேற்கு முனையம் இந்தியாவிற்கு வழங்குவதை தடை செய்வதில் எவ்வளவு தடைகளை ஏற்படுத்த முடியுமோ அவ்வளவு தடைகளையும் ஏற்படுத்தினீர்கள். ஆனால் நடந்தது என்னவோ, இறுதியில் அதானி குடும்பத்திற்கு வழங்க வேண்டிய நிர்பந்தம் ஏற்பட்டது. கௌரவ தலைவர் அவர்களே, நமது நாட்டின் ஆட்சித் தலைவர்களால், அமைச்சரவைகளினால், பாராளுமன்றத்தினால், கொள்கை வகுப்பாளர்களினால் திடமான நிலையான கொள்கை வகுப்பின்மையால் அந்தந்த நேரம் அதற்கு தக்கபடி அந்தந்த திட்டங்களின் மூலம் தமக்கு கிடைக்கும் கமிஷன்களின் தொகைக்கேற்ப தீர்மானம் எடுப்பதால் ஏற்படும் விளைவை நாடும் மக்களும் அனுபவிக்கின்றார்கள். இந்த நிலைமையினால் இன்று எம்மை இந்தியாவும் முழுமையாக நம்புவதில்லை, சீனாவும் முழுமையாக நம்புவதில்லை. இத்தனைக்கும் நீங்கள் பெருமை கூறி பெருமிதம் கொள்ளும் யுத்தத்தை வெற்றி கொள்ள உதவிய நாடுகளே இவை இரண்டும். ஆனால் உங்களது தவறான கொள்கையினால் இரு நாடுகளும் நம்மை சந்தேக கண்கொண்டே பார்க்கின்றார்கள். நமது நாட்டின் விமான சேவையினை எடுத்துக்கொண்டால் எமது நாட்டிற்கு பாரிய பொருளாதார சுமையாக இருப்பது ஸ்ரீலங்கன் ஏர்லைன்ஸ் ஆகும். அதேபோல பாரிய அரசியல் செல்வாக்கு, அரசியல் நியமனம் என்பவற்றிற்கு உட்பட்டுள்ள நிறுவனமும் இதுவாகும். சுமார் 24 விமானங்களை கொண்டுள்ள ஸ்ரீலங்கன் ஏர்லைன்ஸ் நிறுவனத்தில் ஏறக்குறைய 6,500 பேர் வேலை செய்கின்றார்கள். இது அரசியல் ரீதியான நியமனங்களினால் ஏற்பட்ட சீரழிவாகும். கடந்த காலங்களில் ஏர்லைன்ஸ் வேதனம் வழங்க சில பெண் ஊழியர்கள் அரசு உயர் மட்டங்களினது அப்படி இப்படியான தொடர்புகளில் இருந்ததாகவும் எமது நாட்டின் வரலாறு உண்டு. கடந்த காலத்தில் ஸ்ரீலங்கா ஏர்லைன்ஸ் தலைவராக இருந்தவர் மஹிந்த ராஜபக்ச அவர்களின் மனைவி வழி உறவினராவார். இவர் மலேசியா விமான நிலையத்திற்கு தாமதமாக வந்ததினால் விமான நிலையத்திலிருந்து புறப்பட்டு நடுவானில் பறந்த ஏர்லைன்ஸ் விமானத்தை மீள மலேசியா விமான நிலையத்திற்கு வரவழைத்து விமானத்தில் ஏறிய ஒரு சாதனையும் எமக்குண்டு. அவரது மாத வேதனம் எம்மால் எண்ண முடியாத, நினைத்தும் பார்க்க முடியாத பல லட்சங்களாகும். இப்படி எனில் எப்படி எமது விமான சேவையில் விமான பயணிகளின் நம்பிக்கை கொள்வார்கள்? அமைச்சர் அவர்களிடம் நான் கேட்டுக் கொள்வது, எமது விமான சேவை தொடர்பாக முறையான தீர்மானம் ஒன்றினை மேற்கொள்ள வேண்டிய இறுதி சந்தர்ப்பம் இது என்பதை உணர்ந்து இது தொடர்பாக முறையான தீர்மானம் ஒன்றை மேற்கொள்ள வேண்டிய பாரிய பொறுப்பு உங்களிடம் உள்ளது என்பதனை இந்த உயரிய சபை ஊடாக தெரிவித்துக் கொள்ள விரும்புகின்றேன். ஒரு காலத்தில் காங்கேசன்துறை துறைமுகம் நமக்கு பெரும் வருமானத்தை ஈட்டித் தந்தது. யுத்தத்தை காரணம் காட்டி அந்த துறைமுகத்தை செயலிழக்க செய்தீர்கள். இதே போல தலைமன்னார் தனுஷ்கோடி பயணிகள் கப்பல் சேவை, பண்டங்கள் கப்பல் சேவை என்பனவையும் எமக்கு பாரிய வருமானத்தை ஈட்டித் தந்தவைகளாகும். இதேபோல பலாலி விமான நிலையமும் எமக்கு பெருமளவு வருமானத்தை ஈட்டித் தந்ததாகும். ஆனால் யுத்தத்தை காரணம் காட்டி அதன் சேவையையும் செயலிழக்க செய்துள்ளீர்கள். யுத்தம் முடிவடைந்து 13 வருடங்களுக்கு மேலாகியும் காங்கேசன் துறை துறைமுகத்தை, பலாலி விமான நிலையத்தை, தனுஷ்கோடி தலைமன்னார் கப்பல் சேவையை மீளத் தொடங்குமாறு பல தடவைகள் ஒவ்வொரு வரவு செலவு திட்டத்தின் போதும் எம்மால் எடுத்துரைக்கப்பட்டது. ஆனால் எதுவுமே நடைபெறவில்லை. எனது இந்த உரைக்கு அந்த நிலை ஏற்படக்கூடாது என்பதை இந்த உயரிய சபையில் உரத்து உரைக்கின்றேன். இச்சேவைகள் மீள ஆரம்பிக்கப்படாததற்கு என்ன காரணம்? இவை தமிழர் பிரதேசங்கள் என்பதால் மட்டுமே என்பதை தவிர வேறு என்ன காரணத்தை நீங்கள் கூறப்போகின்றீர்கள்? உங்களது இந்த நடவடிக்கையினால் பாதிக்கப்பட்டவை இச்சேவைகள் மாத்திரமல்ல, விமான நிலையங்களும் நிலையங்களின் அயலில், துறைமுகங்களின் அயலில் குடியிருந்த தமிழ் மக்களின் நிலங்களும் இன்னும் கூட மீளளிக்கப்படாது இராணுவ கட்டுப்பாட்டில் இருப்பதற்கு என்ன நியாயம் கூறப்போகின்றீர்கள்? தமிழர் கிளர்ச்சிக்கு ஒப்பாக தெற்கிலே நடந்த ஜேவிபி கிளர்ச்சி காலத்தில் தெற்கில் இருந்த விமான நிலையங்கள், துறைமுகங்கள், போலீஸ் நிலையங்கள், இராணுவ முகாங்கள் அருகே இருந்த மக்கள் வெளியேற்றப்பட்டனரா? அவர்கள் நிலங்கள் சுவீகரிக்கப்பட்டனவா? எவையுமே நடக்கவில்லை. ஏனெனில் அவர்கள் உங்கள் இனத்தவர்கள், உங்கள் மதத்தவர்கள், உங்கள் மொழி பேசுபவர்கள். ஆனால் எங்களுக்கு இதை செய்தீர்கள். ஏனெனில் உங்கள் பார்வையில் நாங்கள் பயங்கரவாதிகள், பிரிவினைவாதிகள். கௌரவ தலைவர் அவர்களே, நாங்கள் பிரிவினைவாதிகள் அல்ல, பயங்கரவாதிகளும் அல்ல, பிரிவினை கோரும் மனநிலை கொண்ட மனவியாதி கொண்டவர்களும் அல்ல. எமது கோரிக்கையை நீங்கள் இன்னமும் சரியாக விளங்கிக் கொள்ளவில்லை. எமது கோரிக்கை பிளவுபடாத ஒருமித்த நாட்டில் சமத்துவமாக வாழ வேண்டும் என்பதேயாகும். ஆனால் இன்னமும் எம்மீது குரோதமும் வஞ்சனையும் கொண்ட உங்கள் கோர முகத்தையே காட்டி வருகின்றீர்கள். ஒன்றிணைந்த ஒருமித்த நாட்டில் ஒன்றாக வாழ நாம் நீட்டும் நட்பு கரத்தை பற்றுவதற்கு இன்னும் நீங்கள் தயாராகவில்லையே என்பதனையே உங்கள் நடத்தை எங்களுக்கு புலப்படுத்துகின்றது. அன்று பாராளுமன்றத்தில் குழுநிலை விவாதத்தில் உரையாற்றிய ஜனாதிபதி அவர்கள் ஒரு பாடசாலை அதிபர் மாணவர்களிடம் வினவுவதைப் போல எதிர்கட்சியில் இருந்த ஒரு சில கட்சி உறுப்பினர்களிடம், நீங்கள் இனப்பிரச்சினைக்கு தீர்வுக்கு தயாராக இருக்கின்றீர்களா என்று ஒவ்வொருவராக பெயரை விழித்து கேட்டார். அவர்களும் மாணவர்கள் போல தயார் தயார் என்று பதிலளித்தார்கள். எதிர்கட்சியில் இருந்து ஒரு குரல் முன்னாள் ஜனாதிபதி மஹிந்த ராஜபக்சவிடம், இதற்கு நீங்கள் தயாரா என்று வினவியது. அதற்கு அவர் 13+ தயார் என்றார். ஏனென்றால் முதல் தடவையாக யுத்தம் முடிவடைந்து ஐக்கிய நாடுகள் சபையின் செயலாளர் இலங்கை வருகை தந்த போது அவர் முன்னிலையில் நான் 13+ தருவேன் என்று கூறிய 13+ பிதாமகர் அவரே. ஆனால் எமது ஜனாதிபதி அவர்கள் உண்மையில் கேட்டிருக்க வேண்டியது அவர் அருகே இருந்த பிரதமரிடம், அவரது பக்கத்தில் இருந்த சரத் வீரசேகரவிடம், இதுபோன்று அவர் பக்கத்தில் இருந்த இன்னும் பலரிடம் இந்த வினாவினை வினாவியிருக்க வேண்டும். இயல்பாகவே அவர் ஒரு தந்திரசாலி, எந்த ஒரு வீண் பிரச்சனையிலும் தான் அகப்பட மாட்டார். அதற்கேற்ப அவர் அன்று நடந்து கொண்டார். ஆனால் ஜனாதிபதி ஜனாதிபதி அவர்களின் இந்த வினா எழுப்பல் முடிந்து அடுத்த நிமிடத்தில் யுத்தத்தால் பெற முடியாதவற்றை அரசியலமைப்பு சீர்திருத்தத்தின் மூலம் பெறும் நடவடிக்கையை நாம் முற்றாக எதிர்க்கின்றோம் என்று அரசு தரப்பிலிருந்து குரல்கள் எழும்பத் தொடங்கிவிட்டன. கௌரவ தலைவர் அவர்களே, இன்று திருகோணமலை துறைமுகத்தின் நிலை என்ன? திருகோணமலை துறைமுகத்தை அண்மித்த எண்ணெய் குளங்களின் நிலை என்ன? அமெரிக்கா தொடக்கம் சீனா ஈராக இந்தியா வரை இவற்றை ஏதோ ஒரு வகையில் தம் வசப்படுத்தும் நடவடிக்கைகள் இயங்கி வருகிறது. திருமலை துறைமுகத்தின் கேந்திர முக்கியத்துவம், திருமலை துறைமுகத்தை சர்வதேச வல்லரசுகள் தமது கட்டுப்பாட்டின் கீழ் கொண்டு வருவதற்கு முயற்சிக்கின்றன. எனவே திருகோணமலை துறைமுகம் தொடர்பாக, அதனை ஒட்டிய எண்ணெய் குளங்கள் தொடர்பாக, அதனோடு இணைந்த விமான நிலையம் தொடர்பாக நாட்டினை பாதிக்காத வகையில், நாட்டிற்கு நன்மை பெறத்தக்க வகையில், சர்வதேச பொறியில் சிக்காத வகையில், அதேவேளை சர்வதேச நாடுகளை பகைக்காத வகையில் உரிய தீர்மானம் ஒன்றினை மேற்கொள்வது அரசின் கடமையாகும் என்பதனை இந்த உயரிய சபையில் நான் கூறிக்கொள்ள விரும்புகின்றேன். பெயருக்கு பலாலி சர்வதேச விமான நிலையம், பெயருக்கு காங்கேசன் துறைமுகம், பெயருக்கு மட்டக்களப்பு விமான நிலையம் என்று இருக்காது. முறையான செயற்பாட்டின் மூலம் அதன் பயனை நாடும் மக்களும் அனுபவிப்பதற்கு ஆக்கப்பூர்வமான நடவடிக்கை எடுங்கள். எனக்கு ஒரு ஐயம், மட்டக்களப்பில் விமான நிலையம் ஒன்று உள்ளதா என்பதை கௌரவ அமைச்சர் அறிவாரா என்பதே ஆகும். அன்று பவுனியாவிற்கு சென்ற ஜனாதிபதி அவர்கள் பவுனியா விமான நிலையத்தை சர்வதேச விமான நிலையமாக மாற்ற வேண்டும் என்று கருத்துரைத்தார். அதேபோல மட்டக்களப்பு விமான நிலையத்தையும் தர முயற்சுவதற்கு நடவடிக்கை எடுக்க வேண்டும். வடகிழக்கு வாழ் தமிழர்கள் இன்று பெருந்தொகையாக புலம்பெயர்ந்து உலகின் அனைத்து கண்டங்களிலும் அனைத்து நாடுகளிலும் வாழ்கின்றார்கள். வடகிழக்கு விமான நிலையங்கள் சீராக இயங்கினால் அவர்களது வருகை மூலம் பெருமளவு அந்நிய செலவாணியை ஈட்ட முடியுமானால் உண்மை என்னவெனில், வடகிழக்கு என்றாலே உங்களுக்கு கசக்குகின்றது. தமிழில் ஒரு பழமொழி ஒன்று, எனக்கு மூக்கு போனாலும் பரவாயில்லை, அவனுக்கு சகுனப்பிழை வேண்டும். அதாவது நாடோ மக்களோ எக்கேடு கெட்டாலும் பரவாயில்லை, தமிழர்களும் தமிழர் நிலங்களும் அபிவிருத்தி அடையக்கூடாது என்பதே உங்கள் எண்ணமாகும் என்பதே இந்த பழமொழியின் அர்த்தமாகும். எமக்கு அந்நிய செலவாணி வந்தால் என்ன, வராவிட்டால் என்ன, பொருளாதாரம் வளம் பெற்றால் என்ன, பெறாவிட்டால் என்ன, நமது நாடு கடன் பொறியில் சிக்கி சின்ன பின்னமாகி கடன் செலுத்த முடியாத வங்குரோத்து நிலையை அடைந்தாலும் பரவாயில்லை, வடகிழக்கு தமிழர்கள் வடகிழக்கு தமிழ் நிலம் வளம் பெறக்கூடாது என்பதில் மாறி மாறி வந்த அரசாங்கங்கள் உறுதியாக இருந்தன என்பதை மிகவும் கவலையுடன் இந்த உயரிய சபையில் தெரிவித்துக் கொள்கின்றேன். இந்த மனநிலை முடியாது. ஏன் நீங்கள் நம்பும் கௌதம புத்தர் கூட எமது நாட்டை உங்களது இந்த சிந்தனையிலிருந்து காப்பாற்ற முடியாது. வேண்டுமானால் ஜனாதிபதியும் எதிர்க்கட்சி தலைவரும் பௌத்த சூத்திரங்களை ஆளுக்கால் சமக்கேற்ற வகையில் பேசி, ஆளுக்கால் சமக்கேற்ற வகையில் அதனை பொருள்கோடல் செய்ய மட்டும்தான் முடியும். இந்நிலை தொடர்ந்து போனால் இனியும் இவ்வாறு பேசுவதற்கு எமக்கு நாடு இருக்குமோ என்னவோ தெரியாது. இதை உணர்ந்து இதை இறுதி சந்தர்ப்பமாக எடுத்து எமது நாட்டின் புரையோடி போன இனப்பிரச்சினைக்கு தீர்வு கண்டு, மேற்கும் தெற்கும் மட்டுமல்ல இலங்கை திருநாடு, வடக்கும் கிழக்கும் சேர்ந்ததுதான் இலங்கை மணி திருநாடு என்பதனை உணர்ந்து அனைவரும் ஒருங்கிணைந்து நாட்டை முன்னேற்றும் செயற்பாடுகளில் இணைவோம். சிறைச்சாலைகள் தொடர்பாக நீங்கள் சிந்திக்க வேண்டிய இடம், வெறுமனே கைதிகளை கூண்டில் அடைப்பது மாத்திரம் சிறைச்சாலைகளின் கடமை அல்ல. சந்தேக நபரை, குற்றவாளிகளை, தண்டனை தீர்ப்பளிக்கப்பட்டவர்களை புனர்வாழ்வுக்கு உட்படுத்தும் இடமாகவும் சிறைச்சாலை இருக்க வேண்டும். தண்டனைகள் தவறுகளை உணர்ந்து குற்றம் செய்தவர்கள் திருந்தும் வழியினை ஏற்படுத்தும் விதமாக இருக்க வேண்டும். உண்மையில் இது இன்று இருக்கின்றதா? 1000 ரூபாய் தண்டை பணம் செலுத்த முடியாத ஒரு குற்றவாளி மறியலில் வைக்கப்படும் போது ஏறக்குறைய 10,000 ரூபாய் சிறைச்சாலை திணைக்களம் செலவு செய்ய வேண்டிய நிலை ஏற்படுகின்றது. சிறைச்சாலைகளில் கைதிகளின் உணவு, சுகாதாரம், பொழுதுபோக்கு, உடல்நலம், உளநலம் தொடர்பான விடயங்களில் கரிசனை காட்டக்கூடிய விதத்தில் சிறைச்சாலைகள் தொடர்பான நியதி சட்டங்கள் திருத்தப்பட வேண்டும். சமூகத்தோடு இணைக்கும் செயற்பாடுகளில் நீங்கள் கவனம் செலுத்த வேண்டும். இன்று நாடு எதிர்கொள்ளும் முக்கிய பிரச்சினை போதைப் பொருள் வர்த்தகமும் இள வயதினரும் பாடசாலை மாணவர்களினரும் போதைப் பொருள் பாவனையாகும். இதற்கு மரண தண்டனை விதிப்பதால் மாத்திரம் தீர்வினை காண முடியாது. இதற்கேற்ற வகையில் அமைச்சர் தொடர்பான துறைசார் அமைச்சர்களுடன் இணைந்து உரிய திட்டங்களை நடைமுறைப்படுத்த வேண்டும். 1972 ஆண்டு முதல் எமது நாட்டில் அரசியலமைப்பு தொடர்பான அமைச்சு பல்வேறு பெயர்களில் செயற்பட்டு வந்துள்ளது. தற்பொழுது அது அரசியலமைப்பு மறுசீரமைப்பு அமைச்சு என அரசியலமைப்பு மறுசீரமைப்பு அமைச்சு ஆட்சியாளர்களுக்கு தேவையான அரசியலமைப்பு சீர்திருத்தங்களை மேற்கொள்வதில் காட்டிய அக்கறையினை கடந்த 6 தசாப்தங்களாக நாட்டில் புரையோடி போன இனப்பிரச்சனையை தீர்ப்பதற்கு அக்கறை காட்டியிருந்தால் உண்மையிலும் அது நாடு சகல துறைகளிலும் ஆசியாவின் ஆச்சரியமாக மிளிந்திருக்கும். ஆனால் நமக்கு தேவையான அரசியலமைப்பு சீர்திருத்தங்களை மாத்திரம் பக்குவமாக மேற்கொண்டு நாட்டை சீரழித்ததை தவிர நாட்டில் வெகுஜன கிளர்ச்சி என்னும் அறகலையினை ஏற்படுத்துவதை விட இந்த அமைச்சினால் நாடு கண்ட நன்மை எதுவில்லை. இறுதியாக எனது உரை தொடர்பாக விருப்பு வெறுப்பற்று நாட்டு மக்களின் நலம் மட்டுமே கருதிய உரையாக மட்டும் காணுங்கள். நிச்சயம் ஆசியாவின் ஆச்சரியமாக மிளுவோம். நன்றி.
தேங்க்யூ. கரு லலித் வர்ணகுமார மேத்துமா புத்துமார் வினாடி பாக்காலியக் லபினமா யாத்தர கரு சமம்பிரிய ஹேரத் மேத்துமா மூலாசிரம் பெறினோம்.
லலித் மந்துமா
விஸ்வத்ரி கல்முராசனை மந்திரித்துமா அது அப்பே ரட்டே ஹதவத கொட்டசாக்வனி அமாத்தியாச தேக வயசீசிய கதாகரண மொஹத்த அதிகரண பந்தனாகார கட்டயுத்துவ ஆண்டுகம் வியவஸ்தா பிரதிசம்ஸ்கரண அமாத்தியாசிய ஏ வகேம வராய நாவிகா குவன் சேவா அமாத்தியாசிய ஹட்டியது அத்தரம மே அமாத்தியாச தேகே சுவிசேஷி வட கொட்டசாக் மே ரட குடநகர்ன மே ரட இதிரியட கினியன்ன කරන්න පුළුවන් අවස්ථාවක් තියෙනවා. අපි දන්නවා මේ මේ මොහොත වෙනකොට අපේ රටේ වරාය ගුවන් සේවාව මගින් මේ රට වැටිලා තියෙන තැනෙන් ඉහළට ඔසවා තබන්න ලොකු කටයුත්තක් කරනවා, වෙහෙසක් දරනවා. මොකද අපි දන්නවා මේ රටේ ඩොලර් සංතිතියක් ගොඩ නැගුණොත් මේ ඩොලර් එකේ ප්‍රමාණය මිලේ ප්‍රමාණය පල්ලෙහාට ගිහිල්ලා මේ රටේ තියෙන සෑම ද්‍රව්‍යකම අපි කනබොන අපි පිළිගන්නවා. මේ වෙනකොට විශාල වශයෙන් මිල වැඩි වෙලා තියෙනවා. නමුත් එකින් එක දැන් අඩුවමින් පවතිනවා. ඊටත් වඩා ඉදිරියේදී මේ ඩොලර් ප්‍රමාණය සංතිතයක් අපේ රටේ අපිට ඉතුරු කරන්න පුළුවන් වුණොත් මම හිතන්නේ මේ සෑම දෙයකටම උත්තරේ හැටියට ගොඩනැගෙන්න උත්තරේ හැටියට අපිට ගොඩනගන්න පුළුවන් කියලා මම විශ්වාස කරනවා. මොකද අපි මේ 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 මොහොතේ අපි දන්නවා ලංකාවට විදේශිකයින් මිලියන 4ක් 40,000ක් ප්‍රමාණය මේ වෙනකොට ඇහිලා තියෙනවා. හැබැයි ඒක මාර්තු වලින් ඉස්සෙල්ලා ආපු ප්‍රමාණයයි ඊළඟට වර්තමාන ජනාධිපතිතුමා අගමැතිතුමා පත් වුණාට පස්සේ ආපු ප්‍රමාණයයි තමයි මේ ප්‍රමාණය තුල වැටෙන්නේ. මොකද මේ මැද කාලය තුල අරගලය මේ රට අස්ථාවර භාවයත් එක්ක විදේශිකයන් පැමිණෙනවා. දැන් අද දිනේ ඇත්තට මේ මොහොත වෙනකොට අපේ උත්සාහ කරන්නේ දවසකට සාමාන්‍යයෙන් 25,000ක් 30,000ක් අතර විදේශිකයන් ටිකක් මේ ලංකාවට ගෙන්න ගන්න වැඩපිළිවෙල මේ වෙනකොට ක්‍රියාත්මක වෙනවා. මේ සියලුම අමාත්‍යාංශ ඒ සම්බන්ධ සියලුම අමාත්‍යාංශත් එක්ක තියෙන නිසා අපිට ඉදිරියේ මේ රට සාමාන්‍යයෙන් ගොඩනගෙන රටක් බවට විශ්වාසයක් ගොඩනගන්න පුළුවන්. ඇත්තට මේ නිසා වෙන්නේ නැති මම හිතන්නේ. මම දැක්කා මෙතන වාඩිලා ඉන්නකොට අද
විපක්ෂය වගේ
හොඳට කතා කරා, විරුද්ධව කතා කරපු අය අඩුයි. හොඳට කතා කරලා දැනුමුතුකම් දුන්නා, මෙහෙම කරමුයි කිව්වා. සමහර විට ඒවා කියවෙනවත් ඇති නිකන්. නමුත් කෙසේ වෙතත් ඒ ගැනත් ඇති අපි ආඩම්බර වෙන්න ඕනේ. මොකද අද අපේ වරායක් ගත්තාම රටේ කවදාකවත් නාපු නැව් වෙනවා. ඒ වගේ මේ 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 මාසෙට විශේෂ ගුවන් යාන සතියට එක ගාන බහුතර රටකින් පැමිණෙනවා. ඉතින් ඒවා එන්න සේරම විදේශිකයන් සංචාරකයන්. ඉතින් ඒක ඇත්තටම අපේ රටට හැමදාම ඩොලර් නෑ කිය ඉන්නවට වඩා ඒ වගේ වැඩපිළිවෙල තුලින් අපේ අරමුණට අපිට යන්න පුළුවන්. ඒ වගේම තමයි අධිකරණ අමාත්‍යාංශයේ ගත්තත් අපි දන්නවා මේ කාලය තුල අපේ වර්තමාන අධිකරණ අමාත්‍යතුමා මේ තිබිච්ච පනත් විශාල ප්‍රමාණයක් සංශෝධනය කළා මේ රටේ නවනීතියට ගැලපෙන අර අපි කවුරු කතා කරා වගේ අයිස් කියන මද්ද ඌයක් ගැන අපි දැනගෙන හිටියේ නැ ඒක නීතියක් තිබුණ නැ ඉතින් එතුමා ඒවට අවශ්‍ය නීති ගෙනහල්ලා ඒ විතරක් නෙමෙයි තව ඉදිරියේදී මොනහව මද්ද ඌයක් එනවා නම් නීති විරෝධී මද්ද ඌයක් එනවා නම් ඒකට කොහොමද අපි ඒ වෙනුවෙන් නීතිය හදන්න කියන එකත් මේ පනත් වලට අතුලත් කරලා කටයුතු කරලා තියෙන තේ තුල ඇත්තටම අපිට ලොකුම ප්‍රශ්නේ තියෙන්නේ මේ මේ බන්ධනාගාර ප්‍රශ්න තියෙන්නේ ඒ මද්ද්‍රව්‍ය පිළිබඳව තමයි විශාල වශයෙන් මේ රැඳවියන් ඉන්නේ ඉතින් ඇත්තට ඒක ලොකු ප්‍රශ්නයක් අපිට අපි දන්නවා ඉන්න පුළුවන් 13 18 වෙනුවට 26 දහක් අද වලට ප්‍රමාණයක් අද මේ බන්ධනාගාර ගත වෙලා ඉන්නවා හැබැයි ඒකෙන් 60ක් 65ක් විතර ඉන්නේ මේ මද්ද්‍රව්‍ය නිසා බන්ධනාගාර ගත වෙච්ච ඉතින් ඇත්තට මේ වැඩපිළිවෙලට අපි ලොකු ශක්තිය ලොකු කැපවීමක් රටේ පුරවැසියන් හැටියට මම ඉල්ලා හිටින්නේ මේ ජනතාවත් මේකට දායක වෙන්න ඕන මොකද එක පැත්තකින් තමන්ගේ දරුවා තමන්ගේ සහෝදරයා තමන්ගේ ඥාතිය තමයි මේකට ඇබ්බැහි වෙන්නේ ඒ වගේම තමයි තමන්ගේ තියෙන මිල මුදල් තමයි වියදම් වෙන්නේ ඒ නිසා රටේ ජනතාවත්
මේක තුනයි කාලය අවසන්
100ට විතරක් නෙමෙයි රටේ ජනතාවගේ වගකීමක් මේකට සහයෝගය දීලා මේ කාර්ය කරන හැබැයි ඒ වගේම තමයි එයි ආරක්ෂකභාවය නැති නිසා සමහරක් වෙලාවට රටේ ජනතාවගෙන් ඒ සහයෝගය නොලැබෙන අවස්ථාලුත් අපි දන්නවා ගමේ තියෙන දේ පොලිසියට කියන්න යන්නේ නැහැ මොකද පොලිසියෙන් කියපු හැටිය පොලිසියෙන් ආපහු කතා කරලා කියන නම්බර ගැන අහවලා මෙහෙම ගුව මෙන්න මේ නම්බරෙන් කියලා ඒ නිසා මේක එකිනෙකාට බද්ධ වෙලා යන වැඩපිළිවෙලක් වෙන්න ඕන හැබැයි මේ තුලින් හරි හම්බ කරගෙන මේ තුලින් තමන්ගේ පෝසත් වෙන තමන්ගේ වැඩ පමණක් කරගන්න අයත් නැතුව නෙමෙයි
නිලධාරියන් නෙමෙයි
ඉතින් කෙසේ වෙතත් ඒ ඒ සියලු දෙනාට අපි එක රටේ ජනතාව හැටියට කටයුතු කරොත් මේකෙන් අපිට ගොඩ එන්න පුළුවන් මේ වැඩ මේ මද්ද්‍රව්‍ය කියන වැඩ පුළුවන් අද ඇත්තටම පාසල ගත්තත් විශ්වවිද්‍යාල ගත්තත් පුදුමාකාර හැබැයි වීමක් තියෙන්නේ අපි දන්නේ අපිට හිතා ගන්න බෑ කොහොමද මේ තරම් සූක්ෂම ඒ තැනට යනවා යන්නේ කියලා එහෙනම් සූක්ෂම යනවා නම් යන්නේ ඒහා ඉන්න
අවසන් කරන්න
සහයෝගයයි සහයෝගය තුල නිසා බොහොමයක් උදව් අවශ්‍යයි කියලායි මම දකින්නේ ඒ නිසා අවසාන වශයෙන් මම ඉල්ලා හිටින්නේ දැන් අපි ආණ්ඩුකම ව්‍යවස්ථාව පරිසම් කරන අමාත්‍යාංශයට මේක ඇහැලා තියෙන නිසා 22 23 ගණන්ලා ආයි 22 ගල්ලා හැබැයි අපි රටේ ජනතාව බහුතරයක් ඉල්ලුවා ගරු ඇමතුමනි මේ ආණ්ඩුකම ව්‍යවස්ථාවම සම්පූර්ණ වෙනස් කරලා දෙන්න කියන එක මතේ තමයි 69 ලක්ෂයක් ඡන්දෙ දුන්නේ ඒ කාර්යයත් ඔබ තුමාගේ කාලය තුරදී කරලා මේ රට යම්කිසි තැනකට ගෙනියන්න දියුණු රටක් නීතිගරුක රටක් එක නීතියක් සැතපෙර එක නීතියක් හැටියට
කොට අවසන් කරන මන්තුමා
ඔබ සියලු හැකියාව කියලා ප්‍රාර්ථනා කරමි
මාණ්ඩිය තමයි මන්තුමාට මිලඟට ගරු ජේසී අලවතුළු මන්තුමා ඔබතුමාට විනාඩි 6ක් කාලයක් ලැබෙනවා
ගරු මුලාසනරුඩ සභාපතිතුමනි විශේෂයෙන්ම අධිකරණ අමාත්‍යාංශයේ ගැන කතා කරනකොට ඇමෙතුමා ලොකු උත්සාහයක් ගන්නවා මේ කාරණා ඉස්සරහට ගෙනියන්න විශේෂයෙන්ම මේ වෙනකොට නඩු ප්‍රමාදය ගැන මම හිතන්නේ අපේ අවධානය යොමු කරන්න ඕනේ සමහර අවස්ථාවල අපි දන්නවා මේ නීතිය සම්බන්ධයෙන් තියෙන විශ්වාසය බොහෝ විට මේ නඩු ප්‍රමාද වීම නිසා ජනතාව තුලින් ඈත් වෙගෙන යනවා අපි දන්නවා සමහර ඉඩම් නඩු එහෙම නැත්නම් බෙදුම් නඩු දීර්ඝ කාලයක් પરම්පරා ගණනාවක් ඉස්සරහට ගිහින් තියෙනවා ඒ කියන්නේ ඒ නඩු දාපු පුද්ගලයා ජීවිතාක්ෂයකටත් පත් වුණාට පස්සෙම තීන්දුව ලැබෙනවා ඒක මම හිතන්නේ අධිකරණ හැමතුමා දන්නවා මේ කාරණාව සම්බන්ධයෙන් ඉතින් මේවා සම්බන්ධයෙන් විශේෂ වැඩපිළිවෙලක් අපිට අවශ්‍ය වෙනවා මොකද අපි අද ජීවත් වෙන්නේ 21 වෙනි සතවර්ෂයේ ඉතින් ඒ නිසා අලුත් තාක්ෂණය අපි මේ අධිකරණ පද්ධතියට ඇතුළු කරගත යුතුයි අපි දැක්ක කොවිඩ් තත්ත්වය තුළ යම් යම් අවස්ථාවලදී මේක භාවිතා වුණා නමුත් දැන් ආපහු අර පරණ විදිහට අර ෆයිල් හදාගෙන යන ක්‍රමවේදයක් තමයි තියෙන්නේ ඒ නිසා අලුත් තාක්ෂණය මේ අධිකරණ ක්‍රියාවලියේදී මේවා කඩිනම් කරන්න ඉක්මන් කරන්න අපි භාවිතා කරනවා නම් හොඳයි කියලා අපි යෝජනා කරනවා මම හිතන්නේ ඒක ඉතාමත් වැදගත් වෙයි මොකද අද මේ තියෙන තත්ත්වයත් එක්ක ජනතාවට මේ නීතිය සම්බන්ධයෙන් අපි දැක්කා පහුගිය අවස්ථා ගණනාවකදී රටේ ජනතාවගේ විශ්වාසය මේ තත්ත්වය තුළ බොහෝ ප්‍රමාණයෙන් අඩු වෙලා තියෙනවා ඒකට ප්‍රධාන හේතුවක් තමයි දැන් බලන්න අපි මේ නීතිය හැම කෙනාටම සමානයි කිව්වට එහෙම වෙනවද ඉතින් එහෙම වෙන්නේ නැති තත්ත්වයක් අද දකින්න අපි ලංකාව තුල ඉතින් ඒ තත්ත්වය තුල තමයි මේ ප්‍රශ්නේ උස්සන්න වෙලා තියෙන්නේ දැන් නීතිපති දෙපාර්තමේන්තුව විශේෂයෙන්ම නීතිපතිතුමා විසින් පවරන ලද නඩු ගණනාවක්
මේ ප්‍රබල පුජ්‍යලයන්ගේ ආණ්ඩුවට සම්බන්ධ ඒ වගේම ආණ්ඩුවේ මැති ඇමති තනතුරු දරන ඒ වගේම ආණ්ඩුවට හිතවත් කණ්ඩායම් ගණනාවක අපි දැක්කා ඒ නඩු යම් යම් හේතු මත තාක්ෂණ හේතු මත අයින් කරගෙන තියෙනවා. එතකොට නීතිපති දෙපාර්තමේන්තුවම පවරපු නඩු. දැන් මේක අපි දැක්කා විශේෂයෙන්ම අල්ලස්සා දූෂණ කොමිෂමෙත් ඒ හා සම්බන්ධවම කාරණාවලියක් වෙලා තියෙනවා. ඒ අය පාරවපු නඩුම ඒ අයම අයින් කරගත් 40 ගාණක්. ඒ වගේම චෝදනාවක් තියෙන නීතිමය දෙපාර්තමේන්තුවටත් අපි දැක්කා පහුගිය අරගලේ වෙලාවේ නීතිඥයෝ 1000ක් විතර ගිහිල්ලා ඇහුවා මේ නඩු කොහොමද අයින් කරගත්තේ කියලා. එතකොට රටේ ජනතාවට මේ සම්බන්ධයෙන් මොකද්ද අපිට දෙන්න පුළුවන් විශ්වාසභාවය? නීතිමය දෙපාර්තමේන්තුව රටේ ජනතාව පුරවැසියාගේ අයිතිය නීතිය ක්‍රියාත්මක කරන්න ඉන්න තැන රාජ්‍ය වෙනුවෙන් පෙළහිරින්න ඉන්න නීතිමය දෙපාර්තමේන්තුව අද ආණ්ඩුව වෙනුවෙන් කඩේ යනවා නම් ඒක මං හිතන්නේ රටේ ජනතාවට එකෙන් සෙතක් ලැබෙයි කියලා. ඉතින් ඒ නිසා ගරු අධිකරණ ඇමතිතුමා මේ ඉන්න වෙලාවේ මම මතක් කරන්නේ මේවා අපි හොඳට කල්පනා කරලා රටේ ජනතාවගේ විශ්වාසය තහවුරු වෙන විදිහට. මොකද නීතිය කඩා වැටුණාම මොකද්ද වෙන්නේ කියන එක අපි ඉදිරියෙන් එහාට කතා කරන්න දෙයක් නැහැ. ඒ වෙනම නීතිය හරියට රටේ ජනතාවට විශ්වාස විදියට ක්‍රියාත්මක කරන්න නම් ඉහලින් මෙවැනි සිද්ධීන් සම්බන්ධව ඒ නඩු නීතිපති
දෙපාර්තමේන්තුව
කරගෙන තියෙන නඩු මම පැහැදිලිවම කියන්නේ ඒවා අපි පාර්ලිමේන්තු මන්ත්‍රීවරයා හැටියට දැන් මාස 7කට 8කට කලින් ගිහිල්ලා අපි එක්කෙනෙක් නෙවෙයි 8 දිනක් ගිහිල්ලා අපි ඉල්ලින් කර මොනවද මේ නඩු කියලා. එතකොට ඒවා අපි දන්නවා විශේෂයෙන්ම මේ ප්‍රබල පුජ්‍යලන් හා සම්බන්ධව තියෙන චෝදනා දූෂණ චෝදනා තියෙන නඩු. දැන් අද වර්තමානයේ අග්‍ර විනිශ්චයකාරතුමා නීතිපතිවරයා හැටියට ඉන්නකොට පවරපු නඩු. එතකොට නීතිපති දෙපාර්තමේන්තුව අවුරුදු 4ක් 5ක් අහපු මේවා කොහොමද එකපාරටම දෝෂ තියනවා කියලා අයින් කරගත්තේ. එවනම් අපි කියනවා අධිකරණ ඇමතිවරයාට ඔබතුමාගෙන් අපි ඉල්ලා සිටිනවා මේවා නීතිපති දෙපාර්තමේන්තුව නැවත ඒ දෝෂ සකස් කළව පවරන්න ඕනේ. එතකොට තමයි ජනතාවට විශ්වාසයක් ඇති වෙන්නේ. එහෙම නැතුව අපි වෙන මොනවා කරත් මේ රටේ ජනතාවගේ විශ්වාසය ගොඩනගන්න අපිට ලේසි වෙන්නේ නැහැ. ඒ කියන මම මතක් කරනවා. ඒ වගේම තමයි මොකද රටේ සාධාරණත්වයේ නීතිය රටේ ක්‍රියාත්මක වෙනවා කියලා ජනතාව විශ්වාස කරන්නේ නැත්නම් අපි එතනින් එහාට මොනවා කළත් ඒකේ ප්‍රතිඵල අපිට අඩුයි. ඒ වගේම තමයි මම අධිකරණ ඇමතිතුමාට විශේෂයෙන්ම ඔබතුමා මේ බන්ධනාගාර හා සම්බන්ධව කරන ක්‍රියාවලියට මගේ ප්‍රශසුම් ඔබතුමාට යොමු කරනවා. මොකද බන්ධනාගාර හා ඒ ක්‍රියාවලියද අපි දන්නවා අද රඳවියන් එහෙම නැත්නම් හිරකරුවන් ඒ වගේම රිමාන්ඩ් බන්ධනාගාරගත කරුවන් විශාල ප්‍රමාණයෙන් වැඩි වෙලා තදවදේ වැඩි වෙලා ඒ මානව හිමිකම පවා එතන හරි විදිහට කරගන්න බැරි තත්ත්වයකටපත් වෙලා තියෙනවා. ඉතින් ඒ නිසා විශේෂයෙන්ම අපි දකිනවා සමහර අපි අපේ ප්‍රදේශවලත් අපි ඒ ගෙවල් වල ආවිල්ලා අපිට හම්බෙලා කියනවා දඩර මුදල ගෙවා ගන්න බැරුව මේ හිරගත වෙලා ඉන්න විශාල පිරිසක් ඉන්නවා. ඒ නිසා ඔබතුමා ඒව ගැන මම හිතන්නේ අවධානය යොමු කරලා තියෙනවා. ඒ ප්‍රමාණය අඩු කරගන්න ඒ වගේම වැඩිහිටි රෝග වෙච්ච අය සම්බන්ධිනුත් ඔබතුමා අවධානය යොමු කරලා ඒ අයට සාධාරණයක් ඉෂ්ට කරනවා නම් එක පැත්තකින් මේ තදබදය අඩු වෙනවා. අනිත් පැත්තෙන් අපි මානව පැත්තෙමුත් අපිට සාධාරණයක් එවැනි කාරණා තුළදී ඉෂ්ට කරන්න පුළුවන්
කියන
ඒ ගැන ඔබතුමා දක්වන ආකල්පේ ඒ වෙනස් වීම ඒ පරිවර්තනය ගැන අපේ ප්‍රසසුමට ලක් කරනවා අධිකරණ ඇමතිතුමා. ඒක තවත් කඩිනමින් මානව හිමිකම් පැත්තෙන් බල්ලා ජනතාව පැත්තේ ඒ හිරකරුවන් පැත්තෙන් බල්ලා එයාගේ අයිතිවාසිකම් පැත්තෙන් බල්ලා ඒ කඩිනම් කරන්න කියලා ඉල්ලා සිටමින් වෙලාව ලබා දීම පිළිබඳව ඔබතුමා ස්තුතිවන්ත වෙමින් මා වචන ස්වල්පව අවසන් කරනවා.
බොහොම ස්තුතියි ගරු මන්තුමා.